कहन राज को करन मन करो महान यह काज आत्मज्ञान की प्राप्ति है मंगलमय सुख साज मंगलमय सुख साज। चैतन्य स्वभावी भगवान आत्मा अनादि अनंत शुद्ध चैतन्य मात्र से ज्ञान मात्र से हूँ। शुद्ध चैतन्य मात्र ज्ञान मात्र भगवान आत्मा छु। प्रति समय आ जागृति बनी रहे आ जागृति नु नाम धर्म छे। देहनी प्रत्येक क्रियाना काले अने विकल्पोना वहता प्रवाहना काले ज्ञानी ने निरंतर जागृति वर्ते छे के हूँ चैतन्य तत्व। आ देह नी कोई पण क्रिया मा के विकल्पो ना वहता प्रवाह मा क्याय पण मळ्यु नथी भळ्यु नथी एवू शुद्ध चैतन्य तत्व हूँ छु। प्रति समय पोतानी चैतन्य सत्ता नो बोध आत्म जागृति एज धर्म छे। चैतन्य तत्वनी निर्विकल्प अनुभूति पहला संसार ना परिभ्रमण थी एटलो थाक लाग्यो होय अने जेने एवो बोध थयो होय के अनंत काल थी आ इतिहास चाली रह्यो छे एवो के वस्तुओनी पाछळ ज मैं दौड़ लगावी अने जे दौड़ लगावनार एना उपर ज मैं नजर न करी। लाउसे चाइना मा थया लाउसे कयू के मैं परमात्मा नी शोध करी बहुत शोध्या मैं परमात्मा ने पण परमात्मा क्याय न मळ्या अने मळ्या त्यारे एवू थयू के जे शोधनारो हतो ए पोते ज परमात्मा हतो। पोतानी अनंत शक्ति अने अनंत वैभव ए वैभव नो जे अनुभव अने ए वैभव ना अनुभव थी प्रगट थतो अतिन्द्रिय आनंद ये अत्यंत निराळो छे जे ज्ञानीओ ने पर्याय मां प्रगट थयो छे। वस्त्र साथे अनंत वार भोग भोगव्या अने दुखने ज अनुभव्यो। वस्त्र नो त्याग करीने हूँ भोग ने भोगवो अने वस्त्र नो त्याग करीने भोग ने भोगवो एटले के वस्त्र ने हूँ उतारी दो એ વસ્ત્ર ને ઉતારી ને હું એવા પ્રકારે હું મારા સ્વરૂપ ને ભોગવું, એનો અર્થ અત્યંત ગંભીર અને ગહન છે. કે આ શરીર ના જે પરમાણુઓ છે, આ પરમાણુઓ વસ્ત્ર છે, અને વસ્ત્ર ને છોડીને હું ભોગ ને ભોગવું એટલે કે હું ચૈતન્ય ની સત્તા ને જ ભોગવું, જ્ઞાન ની સત્તા ને જ હું ભોગવું. સાંભળી સાંભળીને અંતરમાં એનો ભાવ ગ્રહણ કરવો. જે પણ પદાર્થ મારા જ્ઞાનમાં જણાય એને જાણતી વખતે તત્ક્ષણ જ્ઞાનીને જાગૃતિ વર્તે. અજ્ઞાની આનો અભ્યાસ કરે છે કે જે જે પદાર્થોને હું અત્યારે જાણી રહ્યો છું, મેં આ જગતમાં બધા જ પરપદાર્થોને જાણ્યા, અને બધા જ પરપદાર્થોને જાણી જાણીને શું જાણ્યું, કે જાણી જાણીને એ જાણ્યું કે જગતમાં જાણવા જેવું બીજું કોઈ નથી, કઈ નથી. એટલા માટે તે એકના એક પદાર્થો તરફ બીજી વાર ત્રીજી વાર વારંવાર જે નજર જવી, એનાથી એક ઉબકા આવવા લાગે. જેમ એકનું એક ભોજન વારંવાર કરવાથી ઉબકા આવે, એવી રીતે એકની એક ભોગ અને સંપત્તિને જાણતા જાણતા પણ એમ ઉબકા આવે કે ઘણું થયું હવે, ને પોતાના સ્વરૂપને ભૂલીને જગતને જાણવાનો બહુ પ્રયાસ કર્યો, હવે હું પોતાને ઓળખું. પોતાની જે ચૈતન્યની જે સત્તા છે એ સત્તાનો જ વર્તમાનમાં બોધ નથી. મને એક ઘટના સ્મરણમાં આવી રહી છે કે ત્રણ મિત્ર હતા, એક ક્ષત્રિય છે, બીજો બ્રાહ્મણ છે, અને ત્રીજો હજામ છે, નાઈ છે. ત્રણેય મિત્ર એ જંગલમાં ગયા અને ત્રણેય ત્યાં ભૂલા પડી ગયા. એટલે ત્રણેય નક્કી કર્યું કે રાત્રિમાં રસ્તો દેખાશે નહીં, એટલે એક કામ કરીએ, બાર તો વાગી ગયા છે, છ વાગે આપણે આપણા શહેર તરફ પાછા ફરીશું, એક કામ કરીએ આજની રાત આ જંગલમાં જ વિતાવી જઈએ. બ્રાહ્મણે ક્ષત્રિય અને હજામ આ ત્રણેય નક્કી કર્યું કે બે બે કલાકના વારા રાખીએ, કે બે કલાક જાગશે દરેક વ્યક્તિ અને ધ્યાન રાખશે બીજાનું. ને પહેલો વારો હતો એ પહેલો વારો હજામનો હતો, બીજો વારો હતો એ ક્ષત્રિયનો હતો, અને ત્રીજો એ બ્રાહ્મણનો હતો. ક્ષત્રિયનો વારો પહેલો હતો, એને થોડી વાર તો ચોકીદારી કરી, પણ પાછો વિકલ્પ થયો કે હવે શું કરું, હું સમય પસાર થતો નથી, એક કામ કરું કે હું મુંડન કરી નાખું. પણ કોનું મુંડન કરું, બ્રાહ્મણનું તો પહેલેથી જ મુંડન થઈ ગયેલું હતું, અને ક્ષત્રિયને વાળ હતા તો એને થયું કે ક્ષત્રિય આરામ કરે છે, લાવ હું એને મુંડન કરી દઉં, અને એને ટકો કરી નાખ્યો. બે કલાક બેઠા બેઠા એને હજામત કરી અને એને ટકો કર્યો કે મુંડન કરીને બે કલાક પૂરી થઈ કે તરત જ પછી એને ક્ષત્રિયનો વારો આવ્યો એટલે ક્ષત્રિયને જગાડ્યો અને કહ્યું કે ઉઠો, તમારો વારો આવ્યો છે. ક્ષત્રિયે પોતાનો હાથ માથા ઉપર ફેરવ્યો ને ક્ષત્રિય કે આપણે નક્કી કર્યું તું કે બીજો વારો ક્ષત્રિયનો છે, પણ તે ભૂલથી બ્રાહ્મણને જગાડી દીધો લાગે છે. પોતે પોતાના માથા ઉપર હાથ ફેરવે છે તો પણ એક શંકા થાય છે કે હું ક્યાંક બ્રાહ્મણ તો નથી ને, પોતાના સ્વરૂપને જ ભૂલીને આવી રીતે દરેક અજ્ઞાનીઓ ફરી રહ્યા છે. મને એક ઘટના સ્મરણમાં આવી રહી છે કે એક વ્યક્તિ પર દેવતા નારાજ થયા અને દેવતાએ એને શ્રાપ આપ્યો અને શ્રાપમાં કહ્યું કે જા, તારો પડછાયો નહીં પડે. આ વ્યક્તિને અટપટું લાગ્યું કે આ કેવા ટાઈપનો શ્રાપ છે, દુનિયામાં તો એમ કે જા, તારું ધન લૂંટાઈ જશે, તારી સંપત્તિ લૂંટાઈ જશે, તું મરીશ, તારા પરિવારમાં કોઈ મરશે, કોઈ એવા શ્રાપ આપે. આવો શ્રાપ કેમ આપે છે કે તારો પડછાયો નહીં પડે? એને મજાકમાં આ શ્રાપને લીધો અને ત્યાંથી આગળ જાય છે, રસ્તા ઉપર ચાલે છે, એનો પડછાયો નથી પડતો. જેટલા લોકો એની આજુબાજુમાં હતા બધા ડરી ગયા કે આ ભાગો, આનાથી દૂર, આનો પડછાયો નથી પડતો. એ ઘરે આવે છે, પત્નીને ખબર પડે છે કે મારો પતિ કઈ હવે પેલા જેવો નથી રહ્યો, એનો પડછાયો નથી પડતો. સાધારણ વ્યક્તિનો પડછાયો પડે, આ કઈક અલગ થઈ ગયો છે. કોઈ એની સાથે રહેવા તૈયાર નહીં ને એવી મુસીબતમાં એ પડ્યો કે આ નાનો એવો શ્રાપ હતો પણ એટલો મને સંકટમાં નાખી રહ્યો છે. બધાએ એ વ્યક્તિનો સાથ છોડી દીધો. ઘણું કષ્ટ એને ભોગવવું પડ્યું. આના ઉપરથી સમજવાનું એ કે જેનો પડછાયો ખોવાઈ જાય એને આટલું કષ્ટ ઉઠાવવું પડે છે, ભોગવવું પડે છે, તો જે પોતે જ ખોવાઈ ગયો એના દુઃખનું શું કહેવું. અને ખરેખર એવું છે કે પડછાયો ખોવાયો હોય તો બીજાને દેખાય પણ ખરો, પણ પોતે જ ખોવાઈ ગયો હોય તો બીજાને ખબર પણ નથી પડતી. અને પાછો પોતે એકલો ખોવાઈ ગયો હોય તો પણ કષ્ટ સહન કરવાનો વારો આવે. અહીંયા તો બધા જ પોતે પોતાને ખોઈને બેઠા છે, ખબર કેવી રીતે પડે? અહીંયા જે અમૂલ્ય તત્વ વિચારમાં ચૈતન્યની સત્તાની જાગૃતિથી અહીંયા જે શરૂઆત થઈ અને હવે બતાવ્યું કે લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. જાણેલા પદાર્થો એ એક ક્ષણમાં જ અજાણ્યા થાય, એક સમયમાં અજાણ્યા થાય. એક સમયમાં તે જે પદાર્થો મારા જ્ઞાનમાં જણાય છે એ પદાર્થોનો જેને રસ છે એ પદાર્થોના રસના કારણે તડપવું બહુ વધારે પડશે. જગતના પદાર્થો મને મારા જ્ઞાનમાં પ્રતિબિંબિત થઈ રહ્યા છે પણ જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા પદાર્થોમાં કોઈ રૂચિ નથી, માત્ર જ્ઞાન દર્પણમાં જેની રૂચિ છે. દર્પણ લઈને ઘરની બહાર નીકળ્યા છો અને દર્પણમાં કળા કરતો મોર પ્રતિબિંબિત થઈ રહ્યો છે. જે વ્યક્તિને એ કળા કરતા મોરમાં રૂચિ છે એ વ્યક્તિને દુઃખી થવું પડશે ત્યારે જયારે મોર કળા કરતો બંધ થઈ જશે. પણ જે વ્યક્તિને દર્પણની નિર્મળતા અને સ્વચ્છતાની જ રૂચિ છે એ મોર કળા કરતો બંધ થાય ત્યારે પણ એને સ્વચ્છ દર્પણ જ દેખાશે કે મારું દર્પણ સ્વચ્છ છે. અને આ અભ્યાસ અત્યારથી પ્રારંભ કરવામાં આવે કે સામે જે પદાર્થો મને મારા જ્ઞાનમાં જણાઈ રહ્યા છે એ પદાર્થો જ્ઞાનમાં જણાઈ રહ્યા હોય પણ એનો રસ જેને નથી, જે જણાઈ રહ્યું છે એ નિરંતર તૈયાર છે એક ડાયવર્ટ થવા માટે. અહીંથી ડાયવર્ઝન માટેની એની તૈયારી છે. તમે ઘરથી અહીંયા પ્રવચન હોલ તરફ આવી રહ્યા હતા, જીન મંદિર તરફ અહીંયા આવી રહ્યા હતા. રસ્તામાં જ તમને એક બોર્ડ વંચાયું અને બોર્ડ પર લખ્યું હતું ડાયવર્ઝન. કોઈ પ્લાનિંગ નતું, કોઈ અપેક્ષિત નતું કે તમારે એ રસ્તેથી બીજા રસ્તે જવું પડશે. અચાનક જ ડાયવર્ઝનનું બોર્ડ આવતા એમ લાગે છે કે અરે આ ક્યાં, અહીંયા અંદર જવું પડ્યું. જ્ઞાનીને સદાય જાગૃતિ છે ડાયવર્ઝનની. એ જાગૃતિનો અર્થ બહુ ઊંડો છે. જ્ઞાનીને જાગૃતિ છે કે હું ઘરથી અહીંયા જીન મંદિર તરફ આવી રહ્યો છું અને રસ્તામાં તે જે તરફ જઈ રહ્યો હતો ને રસ્તામાં તે આત્મા આ દેહ ને છોડીને ડાયવર્ટ થઈ ગયો, મંદિરે તો ન આવ્યો પણ દેવ ગતિમાં ગયો. ડાયવર્ઝન, જવા માટે નીકળ્યો તો ક્યાંક અને ડાયવર્ટ થઈ ગયો. અને આ ડાયવર્ઝન એવું છે જે પરમાનન્ટ છે. પેલું રસ્તા ઉપર તો જે ડાયવર્ઝન જોઈએ છે પાછું મળી પણ જાય છે રસ્તાને. અને આ જાગૃતિ જેને વર્તે છે એવા જીવ અહીંયા ક્યાંય પણ લેપાતા નથી પરપદાર્થોમાં. તમે નિરાશ નથી થતા, જગતથી ઉદાસીન થાવ છો. જેને જગતમાં ક્યાંય નથી ગમતું, ક્યાંય રૂચતું નથી, એ વ્યક્તિ નિરાશ થઈને અહીંયા બેઠી છે. જેને ક્યાંય રસ નથી પડતો એ નિરાશ છે, અને જેને ચૈતન્ય તત્વ સિવાય જગતમાં ક્યાંય નથી ગમતું એ ઉદાસીન છે. અને કૃપાળુ દેવ એ ઉદાસીનતાના ગુણગાન ગાય છે. એવી ઉદાસીનતા આપણને પ્રાપ્ત થાવ. પરમ કૃપાળુ દેવે લક્ષ્મી ની વચ્ચે રહીને, કુટુંબ પરિવાર ની વચ્ચે રહીને એવી દશાનો એ સ્થિતિ એ પહોંચ્યા અને ત્યાંનો અનુભવ થયો. આ કાળમાં અત્યંત દુર્લભ છે. મને એક ઘટના સ્મરણમાં આવી રહી છે અત્યારે. એક રાજાનો એકનો એક દીકરો ખરાબ આદત, ખોટા વ્યસનોનું સેવન કરવા લાગ્યો અને રાજાએ એના એકના એક દીકરાને પોતાના રાજમહેલથી દૂર કરી ભગાડી મૂક્યો. ને એકનો એક દીકરો ખરાબ રસ્તા ઉપર, ખરાબ એરિયામાં ત્યાં ગયો અને ત્યાં જઈને ખરાબ કામ કરવા માંડ્યો. જ્યાં પહેલાથી તે ખરાબ વ્યસનોનું સેવન થતું હતું, જુગાર રમાતો હતો, પરસ્ત્રી સેવન, વેશ્યાગમન એવા કાર્યો થતા હતા, દારૂ પીવાતો હતો એવી ગલીઓમાં ને એવા મહોલ્લામાં જઈને એ ત્યાંનો પ્રતિનિધિ બની ગયો. એ રાજકુમાર ત્યાંનો નેતા બની ગયો, કારણ કે અનુશાસન ચલાવવાની, અનુશાસનની એની પાસે કળા હતી. રાજાનો પુત્ર હતો, રાજાનું મરણ થવાની તૈયારી હતી, ગડપણ આવી ગયું હતું. એટલે રાજાને થયું કે મારા મેં દીકરાને મોકલી દીધો, લાવ હવે એને પાછો બોલાવી લો, ગડપણમાં મને મારા દીકરાની જરૂર છે. અને રાજાએ એના વજીરને કહ્યું કે જાઓ. રાજકુમારને અહીંયા મહેલમાં પાછો બોલાવી લો. વજીર જાય છે સોનાના રથ પર બેસીને એ રાજકુમારને પાછો લેવા માટે. રાજકુમાર એ ખરાબ ગલીઓની અંદર ત્યાં બેઠો હતો અને આ વજીર ત્યાંથી એ સોનાના રથ પર બેસી નીકળે છે અને રાજકુમાર એને જોતો પણ નથી, એના ઉપર નજર પણ કરતો નથી. કારણ કે હશે કોઈક આ સોનાના રથ પર બેઠેલો, કારણ કે વેવલેન્થ મેચ નથી થતી. ક્યાં હું દારૂ પીવા વાળો ને ક્યાં કોઈ સોનાના રથ પર નીકળવા વાળો, એ આમના નીકળી ગયા. રાજકુમારે એની તરફ પણ જોયું નહીં. મહેલમાં આવીને રાજાને વાત કરી કે હું રાજકુમારને લેવા માટે ગયો, પણ રાજકુમારે તો મારા તરફ જોયું પણ નહીં. રાજાએ કહ્યું કે વેવલેન્થ મેચ નથી થઈ, તમે એ સોનાના રથ ઉપર બેસીને ગયા હતા. બીજા વજીરને કહ્યું તમે જાઓ અને તમે એક કામ કરો, તમે ત્યાં જઈને એના જેવા થઈને તમે જાઓ તો તમે એને અહીંયા લાવી શકશો. વેવલેન્સ તમારી એની સાથે મળવી જોઈએ. અને બીજા વજીર ને મોકલે છે અને બીજો વજીર ત્યાં જાય છે, એવી રીતે ત્યાં જઈને બેસે છે. દારૂ ની બોટલો પડી હતી ત્યાં દારૂ પીવા લાગે છે અને પોતે જ નશો કરવા લાગે છે, પોતે જ ખરાબ વ્યસન નું સેવન કરવા લાગે છે અને ત્યાં તે અટકી જાય છે. બીજો વજીર પણ રાજકુમાર ને પાછો નથી લાવી શકતો. ત્યારે રાજા એ ત્રીજા વજીર ને જે સૌથી વધુ અનુભવી હતો એને કહ્યું કે જાઓ તમે રાજકુમાર ને પાછો લઈ આવો. અને ત્રીજા વજીર ત્યાં લેવા જાય છે, કે બેઠા છે દારૂની બોટલોની વચ્ચે તે પણ દારૂની બોટલોને હાથ લગાડતા હોવા છતાંય તે એ પોતે પાણી પી રહ્યા છે. અને ત્યાં કોને પડી છે કે કોણ શું પીવે છે, દારૂના નશામાં હોય એને તો એમ જ લાગે કે બધા દારૂ પીવે છે. એ પાણી પીવે છે પણ એની નજરમાં છે કે આ રાજકુમારને લેવા માટે આવ્યો છું, આ કામ માટે જ આવ્યો છું, મારે હાથ નથી લગાવવાનો, હું એને લેવા માટે આવ્યો છું. એ જુગારના પત્તા ત્યાં રમાય છે પણ પોતે એ પત્તાને હાથે લગાડતો નથી, કારણ કે એને ખબર છે એ રમી રહ્યો છે પણ એની નજર જે છે એના ઉપર છે, પત્તા ઉપર નથી, મારે આને લઈ જવાનો છે. એટલો અલિપ્ત ભાવે એ રાજકુમારની વચ્ચે રહીને રાજકુમારની સાથે મિત્રતા કરે છે અને રાજકુમારને એ રાજમહેલમાં લઈને આવી જાય છે. ત્રણ પ્રકારના લોકો તમને પાછા વાળવા માટે અહીંયા આવે છે. એક તો એવા કે જે બહુ મોટા વ્રતી અને તપસ્વી ત્યાગી, એટલી ઊંચી કક્ષાએ કે જે વ્રત તપ લઈને બેઠા છે, વસ્ત્રાદીને પણ પોતાની પાસે રાખતા નથી અને તમારી પાસે આવે ત્યારે તમને એના તરફ દેખતા પણ નથી. આ તો કેટલા મોટા જ્ઞાની છે, વેવલેન્થ મેચ નથી થતી. અમારે આમની સાથે કેવી રીતે બેસવું એ તો કપડા પહેર્યા નથી, ને કપડા વગરના સાથે અમારે કેવી રીતે બેસવું, અમે તો ગ્રહસ્થ છીએ, સાધારણ ગ્રહસ્થ છીએ. કોઈ બીજી વ્યક્તિ તમારી પાસે આવે છે અને તમારી પાસે આવીને તમારી સાથે જ રંગાઈ જાય છે, આજે શું વિચાર છે, શનિવારની રાત છે, ચાલો હું તમારી સાથે આવીશ. અને ત્યાં તમારી સાથે તે પાર્ટીમાં આવીને તમારી સાથે તે તલ્લીન થઈ જાય છે. પણ જ્ઞાની છે એ જે ત્રીજા વજીર જેવા છે, એ તમારી વચ્ચે આવે છે અને તમારી વચ્ચે રહીને પણ અલિપ્ત ભાવે રહીને પણ એને નજરમાં છે કે હું આને પાછો વાળવા માટે અહીંયા આવ્યો છું. એ દેખાય છે તમારી વચ્ચે જ છે પણ એ ક્યાંય પણ અહીંયા તન્મય થયા નથી. એ જમે છે એવું જેવું તમે જમી રહ્યા છો પણ એને ખબર છે કે આમાં રસ લેવા માટે હું અહીંયા નથી જમતો, હું આને લેવા માટે અહીંયા આવ્યો છું. હું એને એના રાજમહેલ તરફ, એના ચૈતન્ય મહેલ તરફ પાછો લઈ જવા માટે હું અહીંયા આવ્યો છું. એ વેવલેન્થ પેલા મેચ થાય અને વેવલેન્થ મેચ થાય અને અલિપ્ત ભાવે રહીને તમને જે સમજાવે એ તમને પાછા વાળી શકે છે. અને આ કાળમાં જો એવી કોઈ વિભૂતિ હોય, એવા કોઈ મહાપુરુષ હોય કે જે આપણી જેવા રહ્યા, આપણી જેવા રહ્યા, આપણી જેવા કપડા પહેર્યા, આપણી જેવો સંસાર, આપણી જેવું પરિવાર, બહારમાં બધું એવું જેવું આપણે છે અને અલિપ્ત ભાવે આપણી વચ્ચે રહીને આપણને આત્મા તરફ લઈને ગયા, એ પરમ કૃપાળુ દેવ છે. એટલા માટે પરમ કૃપાળુ દેવ આ પૃથ્વી પર ક્રાંતિ કરી શકે છે એવી રીતે 18,500 વર્ષ સુધી હવે કૃપાળુ દેવ થશે નહીં, એના અદભુત રહસ્ય છે. કારણ એનું એ છે, ખરેખર તો રામ પછી બીજા કોઈ રામ થયા નથી. રામ પછી રામ રામ કરનારા ઘણા થયા પણ રામ કોઈ ન થયા. મહાવીર પછી બીજા કોઈ મહાવીર ન થયા અને કોઈના ગયા પછી કોઈ બીજો એ થઈ જ ન શકે. પરમ કૃપાળુ દેવ હવે બીજા નહીં થાય. आप पृथ्वी पर भारत देश की जे जे धर्मो नो जन्म थयो अने इते धर्मो ना जे गुरु अने भगवान अने खास करीने इन्ने भगवान तरीके जेने मनाई एवा ये साधारण नता। जेम के राम ए राजा हता, कृष्ण ए राजा हता, बुद्ध ए पण राजा हता, महावीर भगवान ए पण राजा। जेमने जेने बौद्ध धर्म मा लो तो महावीर भगवान, अरे गौतम बुद्ध, जैन धर्म मा महावीर भगवान, हिंदुओं मा लो तो राम कृष्ण, तो ए जे बधा राजा हता। અને આખી પૃથ્વીમાં અત્યારે મેક્સિમમ સૌથી વધારે કોઈને જો ધર્મ તરીકે પળાઈને મનાય તો ક્રિશ્ચિયન ને મુસ્લિમ ધર્મ છે। અને એ બે ધર્મમાં અત્યારે સૌથી મોટા મોટી ક્રાંતિ એ લોકોએ એ કરી કે એને જેને મહાન તરીકે સ્થાપિત કર્યા એ રાજાના પુત્ર નતા, એ સાધારણ ગ્રહસ્થ હતા। જીસસ ક્રાઇસ્ટ એ સુથારના દીકરા હતા, કાર્પેન્ટર ના દીકરા હતા, અને મોહમ્મદ પૈગંબર એ ગાયોને ચરાવવાનું કામ કરતા હતા, એ ગોવાળિયા હતા। જીસસ અને મોહમ્મદ પૈગંબર એ બંને અને લોકો એ બધાની વેવલેન્થ મેચ થઈ। એ કેવી રીતે કે આજે જો તમને એમ કહેવામાં આવે કે બોલો કે ભરત ચક્રવર્તી એ 96,000 રાણીઓને છોડી છે, તમે શું વિચાર કરો છો? તમે કહો છો અમારી વાત જ નથી, અમારી ક્યાં 96,000 છે? વેવલેન્થ મેચ નથી થતી, ક્યાં 96,000 રાણી, કોણ ગણવા બેઠું 96,000 ક્યાં છે? એક બે ત્રણ ચાર હજી 95,999 છે, એકાદી હજી બાકી, કોણ જાય? આ 96,000 રાણી અને 84,00,000 હાથી કોને ગણ્યા છે? 18 કરોડ ઘોડા એ ચક્રવર્તી નો આ બધો વૈભવ, અને આવું બધું એમણે છોડ્યું? વેવલેન્થ મેચ નથી થતી। અને ત્યાં જીસસે જે વચનો કહ્યા એ લોકો સાથે મેચ થતા ગયા। એની પ્રેક્ટિકલ લાઈફમાં એને એને એમ ન કીધું કે તમે આમ કરો ને આમ કરો, કે તમે ઘરને છોડો ને પરિવારને છોડો। એમણે એમ કહ્યું કે બસ કોઈ તમારી સાથે અપરાધ કરે તમે એને માફ કરી દો, ફોરગીવ ધેમ બીકોઝ ધે ડોન્ટ નો વોટ ધે આર ડુઈંગ, માફ કરો, એને પણ માફ કરો। કોઈ તમારો કોટ છીનવી લે તો તમે એને પૂછી જો કે શર્ટ તો નથી જોતો ને? કોઈ તમને એક ડગલું વજન ઉચકવાનું કે તો એને પૂછી જો 10 ડગલા તો નથી ઉચકવું ને? લોકોને આવી બધી વાત રૂચી ગઈ, એના પ્રેક્ટિકલ લાઈફના અંદર એને રૂચી ગઈ। દીક્ષા લેવાની વાત ન કરીને જંગલમાં જવાની વાત ન કરી, અને લોકોનું જે લેવલ હતું એ લેવલમાં રહીને લોકોને એમણે બે ચાર જે કઈ માનવતાની વાત કહી એ પણ લોકોને રૂચી, એટલે લોકોને એ વેવલેન્થ મેચ થઈ। વિતરાગી ભગવાન અને મહાવીર ભગવાન દ્વારા જે પ્રરૂપિત જે તત્વજ્ઞાન છે એ તત્વજ્ઞાનને જગતના જીવો સુધી પહોંચાડવા માટે એવા મહાપુરુષની આ પૃથ્વીને જરૂર હતી કે જે મહાપુરુષ સાથે જગતના જીવોની વેવલેન્થ મેચ થાય। અને એ પરમ કૃપાળુ દેવ છે કે જેમનું બહારનું જીવન એવું છે કે જેવું લોકોનું બહારનું જીવન છે। એ દુકાન પર જાય છે, દુકાન પર બેઠા છે, પત્ની સાથે રહે છે, પરિવાર સાથે રહે છે, એ બધા જ બહારના કામ એવા કરે છે જેવા અજ્ઞાનીઓ કરી રહ્યા છે। અને એની વચ્ચે રહીને આ વેવલેન્થ એવી મળતી આવી એટલે પરમ કૃપાળુ દેવ આ પૃથ્વી પર એવી ક્રાંતિ કરી શકે છે, વેવલેન્થ મેચ થઈ। એટલા માટે જ છે હું છેલ્લે જયારે ન્યુયોર્કના એરપોર્ટ પર હતો અને ત્યાં ઇમિગ્રેશન ઓફિસરે મને પ્રશ્ન પૂછ્યો, કાઉન્ટર ખાલી હતું, નવું જ ખુલ્યું હતું. પેલા કે તમે જાઓ, પેલા ગોઠવતા હતા કે જાઓ તમે જાઓ. હું ત્યાં પહોંચી ગયો, પાછળ ધીરે ધીરે લોકો આવવા માંડ્યા. એને એ જ પ્રશ્ન પૂછ્યો કે લગ્ન કેમ નથી કર્યા. મેં કહ્યું કે પાણીનો ગ્લાસ આખો ભરેલો હોય તો તમે એમાં પાણી નાખો કે ના ન નાખીએ, કારણ કે પાણીનો ગ્લાસ ભરેલો હોય એમાં જાય કેવી રીતે, પાણી તો ભરેલું છે આખું. જયારે તમને ખબર પડે કે હું પરિપૂર્ણ પરમાત્મા છું, પછી પેલી આવવા વાળીને રાખીશ ક્યાં? જગ્યા જ નથી અંદર ક્યાંય. અને એને મને પ્રશ્ન પૂછ્યો, પણ જેની આવી ગઈ હોય એનું શું? ત્યારે એનો પ્રશ્ન જે હતો પ્રેક્ટિકલ હતો, અને તમારા બધાનો જે છે, ભલે પૂછો કે ન પૂછો, શરમના કારણે કે ઘરે જઈને વારો ન પડે એના કારણે આટલી બધી નડું છું તમને કે પૂછી લીધું. એને આ જ પ્રશ્ન પૂછ્યો કે જેને આવી ગયું, ત્યારે મેં એને એ જ કહ્યું, જસ્ટ ફોલો યોર ડ્યુટી વિધાઉટ અટેચમેન્ટ. કાંઈ ત્યાગ નથી કરવાનો, પત્નીને છોડવાની નથી. એવી રીતે કે તમે રોજ એવી રીતે બેંકનો કેશિયર બેંકમાં એ રૂપિયાને ગણે છે, તમે એ રૂપિયાને ગણો, તમારા ડોલરને ગણો. તમે એવી જ રીતે તમારા ઘરે આવનારા મહેમાનોને વેલકમ કરો જેવી રીતે એર હોસ્ટેસ વેલકમ કરે છે. વેલકમ, એને ખબર છે કે આવવું હોય તો આવ ને જવું હોય તો જાઉં, મારે શું લાગે વળી. અંદરમાં કોઈ અટેચમેન્ટ નથી, જસ્ટ એની ડ્યુટી ફોલો કરી રહી છે. પ્રેક્ટિકલ લાઈફમાં જયારે તમને કોઈ તમારા જીવનની નજીક આવીને તમને તમારા બહારના ક્રિયાકાંડને ચેન્જ કર્યા વગર એક અંદરથી એક અવેરનેસની વાત કરે છે, તમને મેચ થાય છે. એટલા માટે મેં કોઈને એમ નથી કહ્યું કે તું વ્રત લે ને તપ કર, શીલ ને સંયમથી રહે, નહીં. કારણ કે બહારની કોઈ પણ ક્રિયાઓ અને બહારના કોઈ પણ વ્રત તપ જે છે, એ વ્રત તપ એને ક્યાંય પહોંચાડવા નથી. અંદરની એ ચૈતન્ય તત્વની જાગૃતિ, એ જાગૃતિથી શરૂઆત થશે. કૃપાળુદેવ જાગૃતિનો ઉપદેશ આપે છે, અને એટલા માટે જ કૃપાળુદેવે જાગૃતિ ઉપર બહુ જોર આપ્યું છે, પણ તમારી નજર ક્યાં નથી પડી. અનાદિકાળથી તમે બેહોશ છો, અને તમે બેહોશ છો એટલે જ તમે માની રહ્યા છો કે હું કૂતરો હતો, હું બિલાડી હતો, હું ગાય હતો, ભેંસ હતો, અને અત્યારે એક સપનું દેખી રહ્યા છો કે હું મનુષ્ય છું. આ બધા સપના દેખી રહ્યા હતા, તમે જાગૃત થાવ. અને એટલા માટે જ કૃપાળુદેવ કહે છે, કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમાય. આ જાગૃતિની વાત આવી કહી છે કૃપાળુદેવે, જાગૃતિની વાત, કે તમારા જે કરોડો વર્ષોના જે સપનાઓ, એ તમે જાગ્યા કે સપના છૂટ્યા, અને સપના એક નહીં બધા સપના છૂટ્યા કે હું ચૈતન્ય તત્વ છું, પછી તમે શરીર પોતાને માનતા જ નથી. ત્યાં પછી એક શરીર નહીં, ભૂતકાળના જેટલા શરીર હતા એ કોઈ પણ શરીરમાં હું હતો જ નહીં, હું એકમાત્ર પોતે ધ્રુવ જ સળમ એ જ હું છું, એ જ હું છું, એ હું સળમ આખો ટકીને રહેનાર ધ્રુવ, એમાં તમારું પોતાપણું સ્થાપિત થાય છે. એટલા માટે અહીંયા કૃપાળુદેવ આ પૃથ્વી પર એવા પ્રકારથી ક્રાંતિ કરી શકે છે, અને જગતમાં કૃપાળુદેવનો ઉપદેશ જગતના જીવોને બહુ પ્રિય લાગે છે. અને જેમ તમે જાણો છો, આત્મસિદ્ધિ શાસ્ત્ર મિશન લઈને જે 131 દેશોમાં હું ગયો, એવા એવા પ્રકારથી લોકો મળ્યા છે. કૃપાળુદેવનું ચિત્ર હમણાં ટર્કીમાં નેશનલ લાઇબ્રેરીમાં હું ગયો, અને એ લાઇબ્રેરીના ડાયરેક્ટરે પુસ્તક પર આમ ફોટોગ્રાફ દેખતા જ, ત્યાં હું એને પુસ્તક કહું, શાસ્ત્ર નથી, પુસ્તક છે, ફોટોગ્રાફ દેતા ત્યાં ઉપર યોગાનું ચિત્ર એને દેખાણું, જે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આપણે કવર પેજ પર છે. એ યોગાનું નથી, એ એક પુરુષ છે જે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિત છે. ક્યાં યોગાની ચોપડી છે એ પૂછે છે મને, તરત જ અંદર પાનું ખોલતા કૃપાળુ દેવ નું ચિત્ર દેખાય છે. વાવ, યોગા ટીચર કેટલું સ્લિમ બોડી રાખ્યું છે મેન્ટેન કરીને, એમ કીધું. અને પછી કે મને બતાવો તો, કારણ કે ઘણા ટીચર હોય જે ટીચિંગ ઘણું કરે પણ પ્રેક્ટિકલ માં એને પોતે કઈ ન કરતા હોય, બતાવો ને તો એમના વિશે બતાવો ને. અને મેં કહ્યું કે યોગા ની વાત તો કરીએ છીએ પણ યોગા ની સાથે ઉપયોગ ની પણ વાત કરીએ છીએ. ઉપયોગ એટલે શું? પછી એ અવેરનેસ, જાગૃતિ, જ્ઞાન, કર્મ થિયોરી, એ બધા પ્રકરણ ઉપર ચર્ચા થઈ. પણ એ કે તમે પહેલા એનાથી તમે કનેક્ટ થાવ, અને એ રીતે જો જગતના જીવોને કૃપાળુ દેવ જે સમજાવે છે, ક્યાંય પણ આખા આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જૈન શબ્દ નથી વાપર્યો. જૈન ધર્મ એવો શબ્દ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં નથી વાપર્યો, એટલા માટે તો ચર્ચ, મસ્જિદમાં બુદ્ધિસ્ટ વિહારા, હિન્દુ ટેમ્પલ, શિવ ટેમ્પલ, રામ ટેમ્પલ, શ્વેતાંબર, દિગંબર જૈન ટેમ્પલ, એટલું જ નહીં પણ ગુરુદ્વારા અને મસ્જિદો, એની સાથે સાથે પ્રિઝન, જેલો, એ જેલોની સાથે પાગલખાનાઓ, પાગલખાના, દવાખાના, એ બધા જ, બધી જ જગ્યાએ આ શાસ્ત્રને કેવી રીતે એવી રીતે આદરથી રિસીવ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 34,000 જગ્યાએ આત્મસિદ્ધિ શાસ્ત્રની સ્થાપના થઈ. 34,000 પ્લેસીસ ઇન 131 કન્ટ્રીઝ. એન્ડ ધીસ સ્ક્રિપ્ચર has been already translated into 168 languages. અત્યારે આપણી પાસે કોઈ એવું શાસ્ત્ર નથી અહીંયા કે જે તમારી પાસે અત્યાર સુધીમાં 168 ભાષાઓમાં ટ્રાન્સલેશન થયું હોય. આ પહેલું શાસ્ત્ર હશે. અને જયારે 415 ભાષામાં થશે. એક જ વિતરાગી પરમાત્માની વાણી જગતના જીવોને ખૂણે 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 ગામે ગામે એવી રીતે મળી જાય. વડવામાં જ્યાં ઓરિજિનલ આત્મસિદ્ધિ શાસ્ત્ર છે, કૃપાળુ દેવના હાથે લખેલું જે ઓરિજિનલ એ વખતનું વડવા ગામમાં છે, જ્યાં જયારે હું હતો ત્યારે ત્યાંના ટ્રસ્ટી હતા, એ સ્પીચ આપવા માટે ઉભા થયા. એ બોલતા હતા કઈ, એમણે કહ્યું કે 1,00,000 જગ્યાએ આત્મસિદ્ધિ શાસ્ત્રની સ્થાપના થઈ રહી છે. 1,00,000 જગ્યાએ સ્થાપના થઈ રહી છે. હવે તમે વિચાર કરો કે 1,00,000 લોકોનું ટોળું હોય ને 1,00,000 લોકોના ટોળામાં પથ્થર મારવામાં આવે તો કોઈ એકાદાને તો વાગશે ને. એટલે એમણે કહ્યું કે 1,00,000 જગ્યાએ આત્મસિદ્ધિ શાસ્ત્ર પહોંચશે તો કોઈ એકાદાને તો સ્પર્શશે. એમની સ્પીચ પૂરી થઈ પછી મારી સ્પીચ હતી. મેં કહ્યું કે હમણાં જે ભાઈ બોલ્યા કે 1,00,000 લોકોના ટોળામાં પથ્થર મારો તો કોઈ એકને તો વાગશે ને, વાત સાચી છે. પણ જે એકને પથ્થર વાગશે એ શાંતિથી બેસશે, એ બીજાને નહીં મારે. કોઈ એક આત્માને આ વાણી સ્પર્શે, પરંપરાથી આગળ પહોંચશે. 18,500 વર્ષ સુધી, પંચમ કાળના અંત સુધી આ વિતરાગી ભગવાનની વાણી આવી રીતે સુરક્ષિત રહેશે. એટલા માટે જ આ પરમ કૃપાળુ દેવ જે તત્વજ્ઞાન બતાવે છે કોઈ પણ પ્રકારના પક્ષપાત અને આગ્રહ વગર. બધા આગ્રહોમાંથી તમે બહાર નીકળી જાઓ. એટલા માટે જ કે તમારે કેવી રીતે સાંભળવું છે, કેવી રીતે સમજવું છે, તમે જે રીતે સાંભળવા માંગતા હો હું એ લોકોને એની ભાષામાં એના ગામમાં એ જે કે એ સામે શાસ્ત્ર રાખીને અને એ જે કે એવા કપડા પહેરીને એ જે જગ્યા ઉપર બેસાડે એ જગ્યા ઉપર બેસીને એ કે તમે બોલો, હું બોલવા તૈયાર છું. એક જ વાત, કારણ કે મિશનનું આ સૂત્ર છે કનેક્શન બિફોર કરેક્શન. વી ડુ નોટ વોન્ટ ટુ કરેક્ટ એની બડી, વી જસ્ટ વોન્ટ ટુ કનેક્ટ પીપલ એન્ડ ધેન લેટ ધેમ કરેક્ટ ધેમ સેલ્ફ. તમે બધાથી કનેક્ટ થાવ. એટલા માટે જ આપણે ઈર્ષાને અદેખાઈથી ભરાઈને જ કોઈને અહીંયા સુધી પહોંચવા નથી દીધા. આ વાણી ને એક બંધનમાં બાંધી દીધી. મેં એક જ કામ કર્યું, આ મિશનમાં જૈન ધર્મ નામનો શબ્દ ન રાખ્યો. જીવ માત્રનો ધર્મ છે. એટલે મુસ્લિમોએ સાંભળ્યું, ક્રિશ્ચનોએ સાંભળ્યું, કારણ કે બધા માટે સરખું છે. અને એ લોકોને બતાવવું કે જો ભાઈ અહિયાં ત્રણ વ્યક્તિ છે. પેલી વ્યક્તિ જેનામાં તમે રાગ કરો એ જાય તો દુઃખ થાય, બીજી વ્યક્તિ જેનામાં દ્વેષ કરો એ આવે તો દુઃખ થાય, ત્રીજી વ્યક્તિ જેનામાં રાગ દ્વેષ કઈ ના કરો આવે કે જાય કઈ ના થાય. એનો મતલબ કે કઈ ન તમારે સુખી દુઃખી થવું હોય તો તમે રાગ અને દ્વેષ બે ને છોડી દો. ભગવાને આ જ ઉપદેશ આપ્યો છે. પણ જયારે તમે કહો છો ને કે આ જૈન ધર્મ છે એટલે તરત જ કોમ્યુનિટી ઉભી થાય છે. કારણ કે જૈન શબ્દ અત્યારે કોમ્યુનિટી તરીકે વપરાઈ રહ્યો છે. એ છે કોઈ એના ધર્મ ની વાત લઈને આવ્યા છે નહીં. તમે અહીંયા જયારે જન્મ્યા હતા ત્યારે તમને ખબર જ નથી કે આ શું છે. તમને મકાન છે એવી ખબર નથી, આ ખુરશી છે એવી ખબર નથી, અને ટેબલ કેવાય ખબર નથી. તમે કોરા હતા, તમારા માઇન્ડમાં સ્ટોર થયું છે. તમને ખબર જ નથી કે જૈન કોને કહેવાય અને હિન્દુ કોને કહેવાય અને ક્રિશ્ચિયન કોને કહેવાય. એ બધું જ અહીંયા તમારી કોરી સ્લેટ ઉપર લખવામાં આવ્યું છે. તમે તો કોરી સ્લેટ હતી, કઈ નતું. એટલા માટે હું સંન્યાસી એને નથી કેતો જે ઘર પુત્ર અને પરિવાર ને સગા સંબંધી એ બધાને છોડીને જતા રહી, સમાજને છોડીને જતો રહી એ સંન્યાસી નથી. પણ સમાજે જે મારી કોરી સ્લેટમાં લખી નાખ્યું, મા બાપે મારી કોરી સ્લેટમાં લખી નાખ્યું, જે લખી નાખ્યું તું એ બધું જ તે લોકોને રિટર્ન કરી દેવું. અને રેવું તમે રિટર્ન કરી દેશો એટલે પાછળ એવું પ્રગટ ચૈતન્ય તત્વ તમને દેખાશે. કારણ કે નથી દેખાતું આ આવરણોના કારણે જ તે નથી દેખાતું. ખાલી થઈ ગયો, કોરો થઈ ગયો, સાફ થઈ ગયો. એટલા માટે જ આ સ્વરૂપ અત્યંત સૂક્ષ્મ છે જે પરમ કૃપાળુ દેવ અહીંયા કહે છે. આમ તમે શબ્દથી જોશો તો ખબર નહીં પડે. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવાર થી વધવા પણ એ નહીં ગ્રહો. શું વધ્યું એનો તમે વિચાર કરો અને કુટુંબ અને પરિવાર વધારવામાં રસ. ઘણી જગ્યાએ આવું થાય. તમે જો મા બાપ કોઈને ત્યાં બાળકનો જન્મ થાય તો પૂછે કે દીકરો આવ્યો કે દીકરી આવી, પહેલા તે એમાં રસ છે, છોકરો છે કે છોકરી છે. અને જો છોકરો હોય તો ગમે, છોકરી ઓછી ગમે. કેમ? કારણ કે છોકરી હોય તો એ તો સાસરે જતી રહેવાની છે. પણ છોકરો હોય ને તો પેલો વેલો ચાલતો રહે બાપાનો. આમાં સૂક્ષ્મ ભાવ છે કે કાલે હું રહું કે ન રહું, કાલે હું નહીં રહું તો ચાલશે, પણ મારો અંશ તો અહીંયા રહેશે ને, એ તો ટકીને રહેશે ને, એ ભાવ ત્યાં છૂપો પડેલો છે. એમાં એટલો રસ પડેલો છે. એક ભાઈના શરીર ઉપર મચ્છર બેઠો અને મચ્છર બેઠો ને મચ્છર ને જોઈને મચ્છર ને આમ પકડ્યો અને પકડીને તરત એમ તો ઉડાડી દીધું. મને એમ કે હમણાં મારી નાખશે આ તો. એવા દેખાતા હતા પણ માર્યું નહીં, ઉડાડી દીધું. મેં કેમ તમે આ મચ્છર ને ઉડાડી દીધો, આટલી કરુણા આ ક્યારથી આવી ગઈ? તો કે ખરેખર એવું છે કે મચ્છર ને ઉડાડ્યું, માર્યું નહીં, કારણ એમાં મારું લોહી હતું. આપણે એમ જેમ છોકરાને કહીએ ને, છોકરાને મારતા નથી. કેમ છોકરાને નથી મારતા? કે છોકરામાં આપણું લોહી હોય ને. છોકરા તો આપણું લોહી છે, આપણા લોહી ને મરે. કે મચ્છરમાં મારું લોહી હતું એટલે મેં એને ઉડાડી દીધો. એક ટીપું ખાલી લોહી એના અંદર ગયું, એમાં તે મચ્છર હવે મારો થઈ ગયો. આ પરંપરાથી આ વેલો વધારવો છે. અને બે બાજુ તમે જોયું છે નાના ગામડાની અંદર, ભારતમાં તો આવું વધારે થાય કે જો કોઈ પુરુષ ને સ્ત્રી એ મનુષ્ય છે અને એને જો દીકરીનો જન્મ થાય તો ન ગમે, દીકરાનો ગમે, કારણ કે વેલો વધશે. અને જો જાનવર હોય ને તો ભેંસ ને પાડો આવે ન ગમે, પાડી ગમે. કેમ? કારણ કે પાડી આવે તો એનો વેલો વધારશે. પછી આગળ દૂધ આપશે, એનાથી આગળ દૂધ આપશે. એવી રીતે બધી જ જગ્યાએ પોતાનો સ્વાર્થ આપણે જોઈએ છીએ કે આ વેલો આગળ વધે. કેમ ભાવ આવે ખબર છે? કેટલા વખત થી જો બાપા હતા, એના બાપા હતા, એના બાપા હતા, એના બાપા હતા, એના બાપા, પરંપરા ચાલતી. હવે તમે અહીંયા છો, તમે લગ્ન ન કર્યા, લગ્ન ન કર્યા ને વેલો આગળ ન વધાર્યો, કેટલા પરંપરાથી ચાલતો તો આ વેલો તમારાથી રોકાઈ ગયો, તમારાથી રોકાઈ ગયો. એટલા માટે કે આ વેલા ને રોકતા નહીં, તમે ચાલુ ને ચાલુ રાખો. ખરેખર એવું છે કે મહાવીર ભગવાન महावीर भगवान से महावीर भगवान वेलो न तो बताए અને મહાવીર ભગવાન ના ટાઈમ માં કેટલા એવા લોકો હતા કે જેને વેલા વધાર્યા હતા, પણ મહાવીર ભગવાન ના ટાઈમ માં વેલા વધારનારા જે હતા એના નામ આજે યાદ નથી. મહાવીર ભગવાન નું નામ યાદ છે જેને વેલો નતો વધાર્યો. સીધી વાત છે કે તમે એવું કઈ કામ કરો ને એવી રીતે તમારો વેલો વધારો. પરંપરાથી બહારના જે આ શરીરના જે સંયોગો છે એ શરીરના સંયોગો એક પરમાણુ ના કારણે છે. આ પરમાણુ બીજું ત્રીજું એક જગ્યાએ લખ્યું છે, આ શરીર જેનાથી જન્મ્યું છે એના અંદર એવો તન્મય થાય છે ને એમ માને છે કે આ મારા મા બાપ છે. આ શરીર થી જે જન્મ્યા એને એમ માને છે કે આ મારા પુત્ર પુત્રી છે. આ શરીર જેનાથી જન્મ્યું એનાથી કોઈ બીજા જન્મ્યા એને પોતાના ભાઈ બહેન માને છે. આ બધું શરીર સાથે છે, પણ જયારે આ શરીર જ હું નથી તો આ શરીર જેનાથી જન્મ્યું ને શરીર થી જે જન્મ્યા ને એ બધા વગેરે વગેરે એ પછી મારા કેવી રીતે છે? એટલે અહીંથી જ તમે ડિસ્કનેક્ટ થાવ. એક દીકરી છે કે જેને સાસુ સાથે બનતું નથી, સતરા સાથે બનતું નથી, જેઠાણી સાથે બનતું નથી, જેઠ સાથે કોઈ સગા માં ત્યાં કોઈ સાથે બનતું નથી, તો શું કરવાનું? સાસુ ને છોડે, સસરા ને છોડે ના, ખાલી એક પતિ સાથે ડિવોર્સ થઈ ગયા તો ઓટોમેટિક સાસુ સાસુ ન રહી, સસરા સસરા ન રહ્યા, બધા સંબંધો ઓટોમેટિક છૂટી ગયા. કારણ કે એકના કારણે આ બધા સંબંધ હતા. જયારે આ શરીર સાથેનો જ આત્માનો એવો સંબંધ છે, આ શરીર સાથેનો સંબંધ છૂટ્યો કે આ દેહ તે હું નહીં, કે હવે જે દેહના બધા સગા સંબંધીના જે સંબંધો હતા બધા છૂટા પડી ગયા. કારણ કે અહીંથી જ મુખ્ય કનેક્શન હતું. એટલે દેહથી જે જ્ઞાન કરવાનું કીધું છે, જાગૃતિ એ રે. આ જાગૃતિના બળ પર એ પરિવારજનોની વચ્ચે રહીને એ ગ્રહસ્થ દશામાં રહીને પણ સમતા ભાવે રહી શકે છે. આત્મજાગ કે આ દેહ પણ હું નહીં. એક મહારાષ્ટ્રમાં ને થયા સંત તુકારામ થયા. સંત તુકારામ એ તુકારામની પત્ની જે હતી ને બહુ ખતરનાક હતી. જનરલી બધાની જેમ હોય તો એ બહુ ખતરનાક પત્ની હતી. પૈસા આપ્યા ને તુકારામ ને કે જા બજારમાંથી શેરડી લઈ આવો. શેરડી નો લેવા માટે મોકલ્યા શેરડી નો ભારો. એ શેરડી નો ભારો સ્ટીક બધી એવી લઈ આખો બાંધીને લાવતા હતા. રસ્તામાં લાવતા હતા તો બધાને ગમતો ગયો. તો પેલા કે પેલા તુકારામ ક્યાંથી લાવ્યો? તો કે બજારમાંથી, બહુ સારી શેરડી છે. એક તો આપ કે લે એક લે એક એમ કરતા કરતા વેચતા ગયા. અને ઘરે પહોંચ્યા તો એક જ બાકી રહી. અને પત્નીએ પૂછ્યું કે ક્યાં ગઈ આ બધી શેરડી? અને મેં તો કેટલા પૈસા આપ્યા હતા? તો કે બધા રસ્તામાં બધા માનતા હતા ને બધાને આપતો આવ્યો આપતો આવ્યો. બધાને આપી દીધી. એ શેરડી જે હતી ને એ શેરડી જોરથી માથા ઉપર મારી તુકારામના પત્નીએ જોરથી માથા ઉપર શેરડીના બે ટુકડા કરી નાખ્યા. એ બે ટુકડા કરી નાખ્યા તો તુકારામ શું કહે છે કે જો કુદરતે કેવી વ્યવસ્થા કરી. હું વિચાર કરતો હતો કે ટુકડા કરશું કેવી રીતે, તારા હાથમાં રહ્યો હવે તારે ખાવાનું, આ પડી ગયું હું ખાઈ લઈશ. બે ટુકડા થઈ ગયા. કુદરતે કેટલી વ્યવસ્થા કરી એમ. આ વિચારવા જેવું છે ને આ કરવા જેવું છે એમ. એટલે ટુકડા કરવા જેવા નથી, પણ એમ કે ભાઈ આ જે છે જીવનમાં આવું થાય તો આવું કરવા જેવું છે. એટલે આવા પ્રકારે વિચાર કરવા જેવો છે કે ભાઈ ક્ષમતા ભાવે કોઈ કરવા જેવું છે, પ્રેક્ટિકલ કરે છે ન કરે, આવું કરવા જેવું છે. કોઈ પણ સંયોગો જે છે કે તમારી ગ્રહસ્થ દશા તમને નથી મળતી, તમે ક્યાં છો? અરે ભાન નથી રહેતું, ભૂલ્યા ને જેમ તમે. ઘર તો પછી છૂટે છે, પેલા ઘર અહીંથી ભાવમાંથી છૂટી જાય છે. ઘરમાં છો, તમારી અંદર આ સ્ટોર થઈ ગયું છે. આ એવી રીતે અંદર માં કોતરા એવું ગયું છે કે તમે ગ્રહસ્થ છો, ગ્રહસ્થ છો, ગ્રહસ્થ છો, છોકરા છૈયા વાળા છો. નથી નથી નથી. આ ચૈતન્ય પરમાત્મા એ છોકરા છૈયાની વચ્ચે છે, સાક્ષી છે, હાજર છે, જાણી રહ્યો છે, પણ એ હું નથી. હથોડા મારો એના ઉપર કે નથી હું ગ્રહસ્થ. જે જીવ પોતાને ગ્રહસ્થ માને છે, જે જીવ પોતાને મુનિ માને છે, એ અજ્ઞાની છે. અને જે જીવ પોતાને ગ્રહસ્થ અને મુનિ ન માનીને ચૈતન્ય માને છે, એ જ્ઞાની છે. આ બે ભેદો માંથી નીકળે. કૃપાળુદેવ આ વાતને કહે છે. અને વધી વધીને પછી શું થયું? વધવાપણું સંસારનું નરદેહને હારી જવો, એનો વિચાર નહી. અહો હો, એક પળ તમને હો, પ્રાપ્ત થયું તું, એ પ્રાપ્ત થયું તું એવી રીતે. એક વાત યાદ રાખી, મોટી લડાઈ ને જીતવા માટે નાની લડાઈ હારી જવી. મોટી લડાઈ જીતવા, નાની લડાઈ હારી જવી. આ જે મુક્તિ ની યાત્રા ને એ જીતવા માટે થઈને અહીંયા કોઈની સામે હારવું પડે તો હારી જવું. એટલા માટે કીધું કે તમે ગમે એટલા શાસ્ત્રો ને જાણીને, પણ ગમે એટલું તમે જાણતા હો, વિવાદમાં નહીં પડવું, ચૂપ રહેવું. આ બધું પ્રેક્ટિકલ શીખવા જેવું, આ શાસ્ત્રો માંથી નહીં ખબર પડે. ગમે એટલા શાસ્ત્રો ને ગાથાઓ ને શ્લોક ને બધું આવડતું હોય, બસ ચૂપ રહેવું. એનામાં વિવાદમાં ક્યારે ન પડવું, કારણ કે તર્ક ને યુક્તિ ને તર્ક યુક્તિ ને વિવાદ કરીને ક્યારે સત્ય પ્રાપ્ત નથી થવાનું. વિવાદ કરીને તમે અંદરમાં કસાય ભાવ વધારીને ઝઘડા કરીને ઉલટા વિવાદ કરીને વધારશો સંસારને, ઘટવાનું નથી. બે પંડિત હતા એક ગામમાં, એ બે પંડિત. એક પંડિત એવો કે જે કહે કે ભગવાન નથી, ને બીજો પંડિત એવો જે કહે છે ભગવાન છે. એટલે આખા ગામના લોકો બધા હેરાન, એટલા પરેશાન કે આ બે ઉલટી વાતો કરે છે, અમે નક્કી નથી કરી શકતા કે કોની વાતને અમારે માનવી. ને બે પાછા એવા હોશિયાર છે, હવે કોની વાતને માનવી. એટલે નક્કી કર્યું કે પૂર્ણિમાના ચાંદની રાતે આ બે પંડિતને ગામના પાદરે ત્યાં એવી રીતે બેસાડશું અને બધા ત્યાં ગોઠવાઈ જશું આપણે, અને એમને કહેશું કે તમે અત્યારે હવે એકબીજામાં ડિસ્કશન કરો, જે જીતી જાય આપણે આખા ગામના લોકોએ એની વાતને માનવાની. બે વિવાદ કરવા લાગ્યા, ચાલુ થયા તર્ક યુક્તિ. પેલો કે ભગવાન હોય છે, બીજો કે ભગવાન નથી હોતા. એવા એવા તર્ક હતા, એવા એવા તર્ક લોજિક થી બધું સમજાવે. સવાર પડી ત્યાં એવું થયું, જે પંડિત એમ કેતો તો ભગવાન નથી, એ પંડિત માનવા લાગ્યો કે ભગવાન છે, અને જે કેતો તો ભગવાન છે એ માનવા લાગ્યો ભગવાન નથી. ગામના લોકોનો પ્રોબ્લેમ ત્યાંનો ત્યાં જ રહ્યો કે કોનું માનવું. તર્ક કર્યા, બહુ તર્ક કર્યા, પણ તર્ક થી કઈ પ્રાપ્ત ન થયું. એટલા માટે ગમે એટલું જાણતા હોય તો એ કે બસ હાથ જોડીને રાખવા. સારું ભાઈ, મને કઈ નથી આવડતું. ધીરે ધીરે ઓછું થશે. પ્રવચન કરો ને, હું પ્રવચન કરું. ના, હું કઈ નહીં, હું તો 5-4 નો ટીચર છું ખાલી. 5-4 નો ટીચર એ નહીં, હવે એમાંથી નીકળી જાઉં. હું તો વિદ્યાર્થી છું, વિદ્યાર્થી છું, ગ્રાહક છું, ગ્રહણ કરવા બેઠો છું. જ્યાંથી મને શીખવા મળે ત્યાંથી હું શીખવા બેઠો છું. મોટાભાગના શિક્ષકો હોય ને, શિક્ષકો જે ટીચર હોય ને, ટીચર એ મોટી ઉંમરે પછી છે ને આગળ જતા પાગલ થઈ જાય. તમે એવા કેટલાય ટીચરોને જોયા, શિક્ષકો જે હોય ને મોટી ઉંમરે પછી છે ને ગાનપણ જેવું આવી જાય.
શિક્ષકો કેમ ગાંડા થઈ જાય એનું કારણ જ આ છે. કારણ કે શિક્ષક ના અંદર એક વાત ફિટ થઈ ગઈ કે હું શિક્ષક છું, મારે ભણવાનું નથી, મારે તો ભણાવવાનું છે. અને માણસ ત્યારથી પાગલ થવાનું ચાલુ થઈ જાય છે જ્યારથી એ કહી દે છે કે મારે હવે ભણવાનું નથી, મારે હવે શીખવાનું નથી, ત્યારથી જ એનું પાગલપણું ચાલુ થઈ ગયું. એટલા માટે ક્ષણે ક્ષણે મને કોઈ પૂછે તમારા પ્રત્યક્ષ ગુરુ કોણ, આ ભાવમાં તમારા પ્રત્યક્ષ ગુરુ કોણ, તમે દેખતા નથી, હું પ્રણામ કરું છું કોને, આ જે મારી સામે બેઠા છે આ બધા મારા પ્રત્યક્ષ ગુરુ છે, આ બધા પાસેથી એક એક પાસેથી મને શીખવા મળે છે. જ્યાંથી તમને શીખવા મળે, ગુરુ એ નથી જે બીજાને શીખવાડે, ગુરુ એ નથી જે બીજાને શીખવાડે, ગુરુ એ છે જેના થકી બીજો શીખી જાય. તમારા થકી બહુ શીખવા મળે છે. જ્યાંથી બને ત્યાંથી બસ પ્રાપ્ત કરો. કૃપાળુ દેવ કહે છે કે તમે નર ભવ ને મનુષ્ય ભવ ને તમે હારો છો. મોટી લડાઈ ને જીતવા માટે નાની લડાઈ હારી છે. આગળની લડાઈ જીતવી છે મોટી, એટલા માટે અહીંયા હારી જજો. આ બધા સગા સંબંધી, સાસુ સાથે, સસરા સાથે, વર સાથે, વહુ સાથે, આ બધા આમાં અહીંયા હારી જજો. કારણ કે આગળની લડાઈ જીતવી છે. મોટી લડાઈ જીતવા નાની લડાઈ હારી જજો. 1 કરોડ ની લોટરી જીતવા માટે 20 રૂપિયા હારી જઈએ છે, ચલો જવા દો વાંધો નહીં. મોટી લડાઈ જીતવા નાની લડાઈ હારી જઈએ છે. મરવું ન પડે એ મરવું ન પડે એના માટે કડવી દવા ખાઈ લઈએ છે. નથી ગમતી કડવી તોય ખાઈ લઈએ છે. કારણ કે મોટી જીતવી છે એના માટે નાની હારી જા. એટલા માટે અહીંયા કહે છે ક્ષણે ક્ષણે આવી રીતે તમારો સમય એ રીતે વેડફાઈ રહ્યો છે. યુત્સુનો વાસુ વાકોકો દેતે શિશિમાશુ, દેવાના અનાતાનો જીખાન, આ વાત બહુ સૂક્ષ્મ છે. જાપાનમાં દરેકે દરેક બસો પર આ વાક્ય લખેલા હોય છે. બધા જ બસો પર આ વાક્ય લખેલા છે. એનો સીધો અર્થ એ છે, બસ સ્ટોપ પર લખ્યું છે, તમારી બસ અહીંયા ઉભી રહે છે પણ તમારો સમય અહીંયા નહીં ઉભો રહે. ઉતાવળ હોય તો ચાલતા થઈ જશે. જીવન પણ એવું છે, આગળ 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 ખાલી થઈ રહ્યો છે. કેવી રીતે સમય વીત્યો ખબર જ નથી પડી. આ 5 દિવસ વીતી ગયા. આમ જ વીતી જાય છે આખું જીવન, પાણીના પરપોટાની જેમ જ છે બસ. અને એટલા માટે તે સવારથી આવી રીતે જાગૃતિ 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 જાગૃતિના પ્રાણ અંતરમાં પૂરો આવે. જે પણ થઈ રહ્યું છે અંદરથી જ્યાં હું એ મટાડો. જર્મનીમાં એક યુનિવર્સિટીમાં પ્રોફેસર ભણાવતા હતા. બર્લિન યુનિવર્સિટીમાં એ પોતે ભણાવી રહ્યા છે. એમણે કહ્યું કે હું વિદ્યાર્થીઓ ધ્યાનથી સાંભળજો, હું આખી દુનિયાનો સર્વશ્રેષ્ઠ માણસ છું. બધા કે કેમ સાહેબ તમે આખી દુનિયાના સર્વશ્રેષ્ઠ કેવી રીતે થયા? તો બતાવો, આ યુનિવર્સિટીમાં તમને સૌથી સારામાં સારા ક્લાસ ટીચર
પ્રોફેસર કોણ લાગે છે? કે આ યુનિવર્સિટીના પ્રોફેસર તમે છો અને શ્રેષ્ઠ છો તમે, વાત સાચી. પછી કે જે આ યુનિવર્સિટી નો શ્રેષ્ઠ હું છું, તો બતાવો જર્મનીમાં સૌથી સારામાં સારી યુનિવર્સિટી કઈ? કે આપણી. તો જર્મનીનો શ્રેષ્ઠ પ્રોફેસર હું થયો ને? અને દુનિયાનો સૌથી સારામાં સારો દેશ કયો બોલો બાળકો? તો કે જર્મની. તો દુનિયાનો સૌથી શ્રેષ્ઠ શું થયો? પોષવું હોય કે હું મોટો છું મહાન છું, ગમે ત્યાંથી પોષી લઈએ છે. કલ્પનાને ભાવ કરવામાં કોણ રોકે છે? કોઈ લગામ નથી, માની લો. દેહ છૂટે એની પહેલા તે આ પર પદાર્થો પ્રત્યેની જે દ્રષ્ટિ, દેહ દ્રષ્ટિ, એ દેહ દ્રષ્ટિ છૂટે. તમે એટલા સહજ થઈ ગયા છો, સહજ. પેલું છોડી દીધું, અકડતા અકડ અકડતા હશે ને, અકડતા મટી જાય. એવી રીતે અકડતા મટી જાય છે કે જેવી રીતે છે ને, એવી રીતે છે ને કે તમે આમ એક ગાડી હોય ને, એ ગાડીને તમે આમ 10 કિલોમીટરની સ્પીડથી ગાડી જતી હોય ને, એને પકડીને રાખી હોય ને, આમ કેટલા છોલાઈ જવું પડે, લોહી લોહાણ થઈ જઈએ, કારણ કે ગાડીને પકડીને રાખી છે. એવી રીતે તમે મુકતા જ નથી ગાડી, ગાડી રોકાતી નથી, 10 કિલોમીટર પર અવરની સ્પીડ થી જઈ રહી છે, તમે છોલાઈ ગયા એટલું લોહી લોહાણ થઈ ગયા. પણ ગાડીને તમે મૂકી દીધી હોય, હવે 100 કિલોમીટરની સ્પીડ થી જાય, તમને કઈ નહીં થાય. તો પકડ છોડી દીધી, પકડ જ છોડી દીધી. આ પરમાણુઓ જે પરમાણુની સાથે છો એની પકડ જ તમારી છૂટી ગઈ. પકડ છૂટી જાય પછી આ દેહ છૂટે ને, પીડા નથી પહોંચાડતો, પછી એ તકલીફ નથી પહોંચાડતો. પકડ તકલીફ પહોંચાડે છે, એ પકડ છૂટી ગઈ. આ સાધના એ છે કે પકડ આપણી કેવી રીતે છૂટી જાય આ શરીર પ્રત્યેથી. એવી રીતે પકડ કેવી રીતે છૂટી જાય? આ શરીર 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 પ્રત્યેથી. તમે આખા શરીરમાં નથી, આમ ઢીલું છોડ્યું. ઢીલું છોડ્યું એટલે કે નીકળે તો નીકળે, ઉડે તો ઉડે, વેર વિખેર થાય તો વેર વિખેર થાય. હું સત્તા, હું સત્તા સ્વરૂપ હાજર છું એનું જોર તમને અંતરમાં આવે, એટલા માટે કહું છું. અભ્યાસ હવે અત્યારથી કરો, પકડ આ શરીરની છૂટે. કૃપાળુ દેવની આ દશા છે, પકડ છૂટી ગઈ છે, એટલે દેહની સ્થિતિ આવી થઈ. તો પણ અંતરમાં કઈ નથી, પોતાના સ્વરૂપની આનંદની મસ્તીમાં છે, અને દેહને લઈને કોઈ પણ પ્રકારનું કઈ નથી. પકડ જ છૂટી ગઈ. આ પકડ છૂટી જવી બહુ અગત્યની છે. પકડ છૂટી જાય, એ પકડ છૂટતા છે જ્યાં તમે હવે દેખો છો, જ્યાં તમે દેખો ત્યાં તમને એટલું ન્યારાપણું દેખાય છે. જ્યાં દેખો ત્યાં તમને ક્યાંય પણ નકારાત્મક દ્રષ્ટિ તમારી એવી મટી ગઈ, નેગેટિવ વ્યૂ પોઈન્ટ થી દેખવા વાળી દ્રષ્ટિ મટી ગઈ. બધે જ્યાં જગતમાં દેખો છો ત્યાં એવું જ દેખો છો, કારણ કે તમને જાણી લીધું, અનુભવી લીધું કે હું ચૈતન્ય તત્વ છું. એમ જ તમે કરો છો, એમ જ. હે ભગવાન, જીસસ છે, જીસસને કૂતરો કરડવા માટે આવે છે. કૂતરો કરડવા આવ્યો અને કૂતરો કરડી ગયો. કોઈકે પૂછ્યું કે અરે આ કૂતરો કયો કૂતરો હતો, કયો કૂતરો હતો, કયો કૂતરો કરડી ગયો પેલા બતાવો. જીસસ કહે છે ખબર નથી, પણ જે કૂતરો કરડી ગયો એના દાંત બહુ જ ચમકતા હતા. ચમકતા દાંત વાળો કૂતરો હતો, કેટલા સુંદર દાંત હતા એના. કૂતરો કરડવા માટે આવે છે, પણ કરડવામાં પણ એના એ કોઈ કોઈ દોષ નથી દેખાતા, એના ચમકતા દાંત જ દેખાના. એક દ્રષ્ટિ તમારી એવી થઈ જાય આ જગતની અંદર રહીને તમને ક્યાંય પણ દોષ ન દેખાય. દોષ વાળો એ ભલે હોય, પણ એ તમારી દ્રષ્ટિમાં નથી રહ્યો, કારણ કે તમે એવા ચોખ્ખા થઈ ગયા. ક્યાંથી કાઢશો એવો વિકાર તમારી અંદર જ નથી રહ્યો. હવે તમારી અંદર જ તે કચરો જ નથી રહ્યો, તમે એવા થઈ ગયા છો. એવા થયા અંતરથી, એવા કોમળ થયા. એ ભિખારી છે, એ ભિખારી એક શેઠને કહે છે કે ભીખ આપો. કઈ ભીખ આપો? કેટલાય દિવસથી માંગી રહ્યું છું, હજી સુધી મને મળતું નથી, કઈક આપો, કઈક આપો.
એટલે શેઠ કે છે કે આપું એક શરત છે, મારી બે આંખ છે, બે આંખ માં એક આંખ નકલી છે ને એક આંખ અસલી છે, તું ઓળખી દે કઈ નકલી ને કઈ અસલી તો તને આપું. ને ભિખારીએ ઓળખી દીધી કે તમારી ડાબી આંખ જે છે, ડાબી આંખ એ અસલી છે અને જમણી આંખ જે છે એ નકલી છે. કે તને ખબર કેમ પડી ગઈ, સાચું પડ્યું તારું તો? કે નકલી આંખ માં જે થોડી કરુણા દેખાય છે, અસલી માં તો કઈ નથી દેખાતું. સાવ મરેલા તમે જીવો છો. મરી ગઈ છે કરુણા, મરી ગઈ છે મધુરતા, મીઠાશ, એક જડતા આવી ગઈ છે, એક અક્કડતા આવી ગઈ છે. ઢીલું છોડે એટલી વિરાટ દ્રષ્ટિથી, એટલી વિરાટ દ્રષ્ટિથી આ જગતને હવે તમે દેખો છો, ક્યાંય પણ હવે લાગતું જ નથી. હું નાનો હતો ત્યારની ઘટના મને સ્મરણમાં આવે છે. ઘણી વાર એ વિચાર આવે કે નિશાળે જતો હતો અને ત્યાં નિશાળે જતો હતો, રસ્તામાં એક ભાઈ છે, એ ભાઈ કોઈક બીજાને બેટ મારતા હતા, બેટ થી મારતા હતા કોઈકને અને બહુ મારતા હતા. અને હું એમની પાસે ગયો અને મેં એમને આમ રોક્યો, પણ મને તો મન ધક્કો માર્યો. મારું સાંભળે કોણ? તમે નહી મારો. જોરથી પછી બોલ્યો હું એને, તમે કેટલા બેટ મારવાના છો એને? કે કે શું કામ છે? ગુસ્સામાં હોય એટલે બોલે, શું કામ છે? ત્યારે એને કીધું તો પછી ને, પચાસ બેટ મારવાના હો ને તમે, એને એક બેટ મને મારી દે. અને મને ખબર છે તમે મને એક બેટ મારશો તો હું મરી જઈશ, પણ એને પચાસ બેટ ખાવાના હતા તો એક તો ઓછું ખાવું પડશે ને, મારી દો વાંધો નહીં, મને એને 49 હવે ખાવા પડશે. ગઈકાલે જ વાત થઈ કે રમણને કોઈકે પૂછ્યું, રમણને પૂછ્યું હાઉ શુડ વી બિહેવ વિથ અધર્સ, એન્ડ રમણ સેડ દેર ઇઝ નથિંગ લાઈક અધર્સ, જ્યાં દેખો ત્યાં બધું હું જ દેખાઉં છું, મને બીજો કોઈ બીજા જેવું કઈ છે જ નહીં. એવી દ્રષ્ટિગત થાય, બેહોશી જેવી જેવી તમારી મટતી જશે અને જાગૃતિ અંદર થી પ્રગટ થતી જશે, તમે આ દશાએ પહોંચો, તમારી પકડ વસ્તુ પ્રત્યેની, સંયોગો પ્રત્યેની છૂટી ગઈ. ડાયોજનીસ ના જીવનની આ ઘટના છે. ડાયોજનીસ ને કોઈક લોકોએ બંદી બનાવી દીધા હતા, ગુલામ બનાવી દીધા હતા. ડાયોજનીસ ને કહ્યું કે ચલો મારી સાથે, એમને પકડી લઈને ગયા, દોરડાથી બાંધેલા હતા. ક્યાં દોરડા છોડવા હોય તો છોડી નાખજો, તું તમારી દોરડા છોડી તો નાખ્યા. ડાયોજનીસ એ લોકોને પૂછે છે, તમે શું માનો છો, કોને તમે ગુલામ બનાવ્યો છે? એ ચારેય જણા બોલ્યા કે અમે તને ગુલામ બનાવ્યો છે. ડાયોજનીસ કહે કે કોનું ધ્યાન મારા તરફ છે, હું ભાગી જાઉં તો કોણ મારી તરફ ભાગશે? હું તમારી તરફ ભાગીશ કે તમે મારી તરફ? કે તમે મારી તરફ જ ભાગશો ચારેય જણા, તો હું તમારો ગુલામ નથી બન્યો, હું તો આમનામ જ ચાલી રહ્યો છું, પણ તમારે ચારેય મારા તરફ જોવું પડે છે, તમે ચારેય મારા ગુલામ બન્યા છો, તમે ડિપેન્ડન્ટ બન્યા છો, તમે પરતંત્ર ને પરાધીન બન્યા છો, એવી સ્વતંત્રતા નો અનુભવ થાય કે હું ક્યાંય પણ અહિયાં નથી. અને ત્યારે થઈ શકે કે જયારે તમારી અક્કડતા, બધી અક્કડતા, અહીંયા જે કઈ પણ પ્રાપ્ત થયું છે, એ પ્રાપ્ત થયું છે, એ બધું જ તમને આમ શૂન્ય લાગી છે. એનું મૂલ્ય જ શૂન્ય થઈ ગયું, હવે તમારા માટે કઈ ન રહ્યું. અને આ ત્યારે થઈ શકે, તમે આ દેહ માંથી નીકળ્યા પેલા દેહ માંથી જયારે નીકળી જાવ, અક્કડતા તમારી મટી ગઈ. બસ અક્કડતા એ મટી ગઈ ને પકડ એ મટી ગઈ. અહમ નો ભાવ જ હતો, હું કઈ છું, બધો ઓગળતો ગયો. અને સદગુરુ ની સમીપ જવાનો આ જ અર્થ છે કે ગુરુ ની સમીપ જતા તે શિષ્ય નો અહંકાર એવી રીતે પીગળવા લાગે છે, ઓગળવા લાગે છે, જેવી રીતે સૂર્ય ના કિરણો બરફ ઉપર પડે ને બરફ ઓગળવા લાગે છે. એટલે સત્સંગ ની જરૂર છે, હથોડા પડશે એના ઉપર, એટલે સત્સંગ ની જરૂર છે. એક રાજાના જીવનની ઘટના મને સ્મરણમાં આવી રહી છે. કોઈ વેપારી એ રાજ દરબારમાં આવે છે, પાઘડી વેચવા માટે, અને રાજાને કહે છે કે પાઘડી ખરીદવી છે. કેટલાની છે? તો કે છે કે 20,000 ની પાઘડી છે. કે આ પાઘડી 20,000 ની આટલી મોંઘી? તો કે હા, હમણાં હું એક રાજા પાસે ગયો હતો, જે રાજાએ મેં એને 10,000 કીધા હતા, એ 10,000 માં લેવા તૈયાર થઈ ગયો હતો, પણ એને કહ્યું હતું કે મારાથી પણ મોટા રાજા કોઈક છે જે આને એનાથી વધારે પૈસા આપી શકે છે, એટલે હું આના 20,000 કહું છું. અને 20,000 રૂપિયા જે કીધા એ લાગતા નતા, ત્યાં 100 રૂપિયાની પાઘડી નથી. પેલો જે વજીર બાજુમાં બેઠો હતો, એ વજીર કે વજીરને ગમ્યું નહીં, કારણ કે કોઈ માણસ પહેલેથી જ કોઈકને ઠગતો હોય અને બીજો ઠગવા વાળો આવે તો ગમે નહીં. તો વજીર તો પહેલેથી જ ઠગવાનું કામ કરતો હતો, હવે એને માટે બીજો આવ્યો કે આ ક્યાં મારી કોમ્પિટિશન માં આવ્યો, એને ગમ્યું નહીં. રાજાને એને કીધું આ પાઘડી નહીં લેતા, તોય રાજાએ 20,000 માં પાઘડી લીધી. પાઘડી વેચ્યા પછી વજીર એને મૂકવા જાય છે બાર મૂકવા જાય ને, ત્યારે પછી પેલા વેપારી ને કે છે આ પાઘડી ની કિંમત, વજીર કે છે 100 રૂપિયાની જ હતી, આ પાઘડી નો ભાવ હું સારી રીતે જાણું છું. વજીર કે આ પાઘડી નો ભાવ હું સારી રીતે જાણું છું. પેલો વેપારી કે આ મહારાજાઓ નો અહંકાર હું સારી રીતે જાણું છું. તમને એ વસ્તુની જરૂરત ન હોય, ઘણી વાર તમે કેવા કેવા ફોન લીધા હોય કોઈ બીજાના ફોન ને જોઈને કે લાઈને આવો મારે પણ લેવો છે. તમારે એની જરૂર ન હોય, તમારે એવી ઘડિયાળની જરૂર ન હોય, પણ કોઈકની ઘડિયાળ તમે જોઈ કે આવી મોંઘી પહેરે તો હું હવે આવી કેમ ન પહેરું. બીજાનું દેખીને પોતાને જે ભાવ આવે છે, ડગલે ને પગલે અહંકાર ભરાયેલો છે. વધવા પણ સંસારનું નરદેહ ને હારી જવો, આમાં તે હારી જાય છે. એનો વિચાર નહીં, અહો એક પળ તમને હો, એક પળ પણ એનો વિચાર કરવાનો પણ વિચાર નથી આવતો. મેં એક કોટ વચ્ચે મોકલ્યું હતું જેમાં લખ્યું હતું, થિંક બિફોર યુ સ્પીક એન્ડ ધેન ડોન્ટ સ્પીક. Think before you speak and then don't speak. કોઈ કે લખ્યું તું થિંક બિફોર યુ થિંક, વિચાર કરવાનો ટાઈમ હોવો જોઈએ. પણ થાકેલો હશે એ વિચાર કરશે, થાક બહુ અગત્યનો છે. અહિયાં તો જે કાવ્ય ઉપર ચર્ચા થઈ છે આવી રીતે, આગળ હવે ત્રણ બીજા બાકી છે, એ ત્રણ પદોની ચર્ચા આપણે કરીશું. ત્રણ સેશન આપણી પાસે બાકી છે, એ ત્રણ સેશનમાં દરેકે દરેક સેશનમાં એક એક આપણે લઈશું આવતીકાલે. અને ત્યારબાદ એક રહસ્યપૂર્ણ પ્રકરણ છે, અદભુત પ્રકરણ છે, જે તમે જીવનમાં ક્યારેય નહીં સાંભળ્યું હોય. બહુ અદભુત એટલે અદભુત છે, જે ચૂકી ગયા તે ચૂકી ગયા, જેની ચર્ચા આપણે નિકટ કાળમાં છે કાલે અને પરમ દિવસે કરીશું. આ પરમાત્માઓએ અત્યંત વિનયવાન પૂર્વક એકાગ્રતા પૂર્વક સાંભળ્યું. આ પરમાત્માઓના નિમિત્તથી મને સત્સંગ થયો, મારો સમય વ્યર્થમાં ન વીત્યો. આ પરમાત્માઓ માં નિમિત્ત બન્યા છો. આ પરમાત્માઓને મારા પ્રણામ કરું છું, મારા પ્રણામ સ્વીકાર કરો. બહુ સરસ પ્રશ્ન છે ભાઈનો. ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે જે ભક્તિ છે એ ભક્તિ થી મુક્તિ નથી, અને કૃપાળુ દેવે એટલી ભક્તિ કરવાનું કહ્યું નથી. કારણ કે ભક્તિ કરવાનું જો કહ્યું હોય તો અશુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ આ બધું એ કઈ ભક્તિ નથી. આ તો શુદ્ધ ચૈતન્યની નિશ્ચયની એવી વાણી હતી કૃપાળુ દેવની. અને ઈદરના પહાડ ઉપર કૃપાળુ દેવ ભક્તિ કરવા નતા જતા, એ આત્મ સ્વરૂપમાં સ્થિર થતા, ધ્યાનમાં લીન થતા. પણ એ ભક્તિની પણ જરૂર છે, કે એના માટે કે જીવોના પરિણામોમાં જયારે જ્ઞાનથી અહંકાર આવતો હોય ત્યારે એ અહંકારથી બચવા માટે એ ભક્તિ બહુ જ જરૂરી છે, નહીં તો જ્ઞાનનો નશો ચડી જાય. એટલા માટે નશાથી બચવા માટે ભક્તિની જરૂર છે. તમને એક વાત સ્મરણમાં આવે છે, તુલસીદાસજી થયા. તુલસીદાસજી કહે છે કે કોઈ પુરુષ રસ્તા પરથી એકલો જતો હોય ને એ પુરુષને ખરેખર તો આમ જોવામાં આવે તો આ જગતમાં જે આ જીવો છે એ જીવોને સૌથી વધારે હેરાન કરવા વાળી કોણ છે? તો કે માયા છે. આ બધી જગતની માયા, માયા હેરાન કરી રહી છે. તો એમણે એમ કીધું કે એ પુરુષ રસ્તા પરથી એકલો જતો હોય અને કોઈ સ્ત્રી રસ્તા પર છે તો પુરુષ એકલો હોય ને, એમ લાગે લાવાને છંછેડીએ કે એકલો છે, એને કઈક સાથે કરીએ, ઈશારા કરીએ, કઈ ને કઈ. પણ જો કોઈ પુરુષ કોઈ સ્ત્રીની સાથે જતો હોય તો બીજી કોઈ સ્ત્રી હવે એ પુરુષને એટલી છંછેડે નહીં, હેરાન ન કરે. એટલે તુલસીદાસજી કહે છે કે સ્ત્રીની સાથે નીકળેલો જે પુરુષ હોય એને બીજી સ્ત્રી હેરાન નથી કરતી, એકલો નીકળે તો હેરાન કરે. એવી રીતે જે પુરુષ ભક્તિ નામની સ્ત્રીની સાથે નીકળે છે એને માયા હેરાન નથી કરતી, અને એ ભક્તિ વગર નો નીકળે તો માયા હેરાન કરવાની છે, એટલે ભક્તિની જરૂર છે. બીજું એ છે કે જો આ વાત બહુ સૂક્ષ્મ છે, આ છે ને અહીંયા ભક્તિ કરવા માટે આ આપણે જે સ્થાન પર બેઠા છીએ આ ભક્તિનું સ્થાન છે. અમેરિકાના હું ઘણા શહેરોમાં ફર્યો પણ મને કહેતા દુઃખ થાય કે માયાની જેવી જગ્યા મેં બીજે ક્યાંય ન જોઈ જ્યાં મંદિરની અંદર આવો કોલાહલ મચાતો હોય. કોઈ વ્યક્તિ ભગવાનની ભક્તિ કરી રહ્યો છે, કોઈ માળા કરી રહ્યો છે, કોઈ પાઠ કરી રહ્યો છે, તમારે બે જણાને વાત કરવી છે બહાર જઈને ગમે એટલા ગપ્પા લગાવો. અહીંયા અંદર આ બાઉન્ડ્રીને એક એવી નિર્મળ રહેવા દો કે એ જગ્યા ઉપર હું કોઈ વાત નહીં કરું. અમારે અહીંયા સત્સંગ પૂરો થયો, ખાલી એક જ વાત કરવી હતી કે હવે સત્સંગ ચાલુ કરશો પછી ક્યારે પૂરો કરવો છે અને કેટલા પ્રશ્ન રાખવા છે, પણ મેં એમને કીધું આપણે બહાર જતા રહીએ કે બહાર વાત કરશું. આ જગ્યા ઉપર બીજા કેટલા જીવો છે જે ઘરેથી બચીને અહીંયા આવ્યા છે, એની સ્થિરતા માટે આવ્યા છે અને આપણા માટે કોમન થઈ ગયું છે. એક જ જગ્યાને એવી પવિત્ર રહેવા દો કે આ જગ્યાની અંદર એક પ્રતિજ્ઞા લઈને જ અંદર આવો કે હું મોઢા ઉપર બસ જીતલો, હું બોલીશ જ નહીં. આ ભક્તિનું સ્થાન છે, જેના કારણે જેમ કીધું 15 મિનિટનું નુકસાન લોકોને ગયું અલગ અલગ, અને ખાલી આ યુસ્ટ્રીમ પર નહીં બીજી વેબસાઈટો થકી 40 કન્ટ્રીના અંદર અમે લાઈવ કરી રહ્યા છીએ. અને પપુઆ ન્યુ ગિનીના અંદર જયારે પર્યુષણમાં જ્યાં પ્રવચન થયા હતા ન્યુયોર્કમાં જેરાસરમાં જૂનું જે છે ત્યારે એ પપુઆ ન્યુ ગિનીમાં 15 દિવસ સુધી પપુઆ ન્યુ ગિનીના લોકોએ જમવાનું છોડી દીધું હતું. એ વખતે 15 દિવસ પર્યુષણ ચાલુ થવાના હતા એના પહેલા 15 દિવસ જમવાનું છોડી દીધું, અને 15 દિવસ એક મહિનામાં 15 દિવસ ના જમ્યા, જે પૈસા બચાવ્યા એને 15 દિવસના, અને આખા ગામના લોકોએ જે કઈ કોઈ 100, 50, 200 એવા રૂપિયા ભેગા કરીને પછી એક લેપટોપ ખરીદ્યું જેથી કરીને ન્યુયોર્કમાં જે પ્રવચન થાય એનું લાઈવ વેબકાસ્ટ એ લોકો જોઈ શકે. અને એ લોકો બધા અત્યારે બેઠા હતા, એ લોકોનું 15 મિનિટ મિસ થઈ ગયું, અને એ મેં મ્યુટ અહીંયા એટલે કર્યું હતું કારણ કે તમારી બધી કોલાહલ વાળી વાતો છે ત્યાં મારે પહોંચાડવી નથી, અને પછી અનમ્યુટ કરવાનું, મ્યુટ માંથી અનમ્યુટ રહી ગયું કરવાનું, અને આમના ઉપર ફોન ઉપર ફોન આવતા હતા. નાના છોકરાને પાઠશાળામાં કે એ વાત આપણને ભગવાન શોભે નહીં. એક જ પ્રતિજ્ઞા કે આ એરિયાની અંદર આટલો ભાગ જે છે ને એ ભાગ ઉપર હું બોલીશ નહીં, એક જ ચૈતન્ય પરમાત્માની વાત, એ સિવાય બીજી કોઈ નહીં. હું તો ઘણી વાર એ પણ કહું કે તમે પ્રાર્થના કરતા હોય, પૂજા કરતા હોય, કોઈ ભક્તિ કરતા હોય, અહો અહો શ્રી અયા બોલતા હોય, પણ તમારી બાજુમાં બીજા 100 જણા બેઠા છે, તમે એકલા નથી અહીંયા, તમે તમારા ધર્મ, તમે એક ફકીર હતા, એ ફકીરના જીવનની ઘટના મને સ્મરણમાં આવી રહી છે. એ પોતે શું કે એના એ છે ને એ કોઈના ઘરે મહેમાન બની ગયા છે, તો જેના ઘરે મહેમાન બન્યા પતિ પત્ની હતા, તો પેલા પ્રાર્થના કરવા બેઠા ફકીર સવારના, તો પતિ પત્ની બે ને એમ કે આપણા ઘરે ફકીર રોકાણા છે, પણ પતિએ પત્નીને કીધું કે પેલા ચોરને નાસ્તો આપી આવ્યા થોડી વાર પછી, તો કે હે એ ચોર છે કે આપણે તો પેલા ફકીર છે, કે ના એ ચોર છે, કે કેમ ચોર, કે જો તું એની પ્રાર્થના સાંભળ. એ પ્રાર્થના કરતા હતા, હે ભગવાન મને મારો મોક્ષ આપી દેજે, મને મારો મોક્ષ આપી દેજે. તો એને કીધું એ પતિ એની પત્નીને, ચોર એ નથી જે ચોરી કરે, ચોર એને પણ કહેવાય જે પોતાનો તે મોક્ષ માંગે, બીજાનું કઈ ન માંગે. એને બીજા માટે પણ એવો ભાવ આવે કે ભાઈ તારું પણ હિત થાય, તારું પણ હિત થાય, આ એનું જ એકલાનું કરવા માંગે છે, પોતાનું જ કરી લેવા માંગે છે. અહીંયા એવી રીતે કે તમે જયારે ભક્તિ કરતા હો ત્યારે બીજા બધાના ફિલિંગ નું કેર કરો, અને કેટલાના કર્મના પાપના પોટલા બાંધો છો. ફોન લઈને અહીંયા અંદર આવ્યા પછી તમે મારી પાસે એક નહીં, અહીંયા એક છે, અહીંયા બીજો છે, ત્રીજો છે, 3-3 ફોન અહીંયા પડેલા છે, પણ કોઈ જે ઘંટડી ક્યાંય વાપસી તમે સાંભળશો નહીં. ફેસિલિટી છે, વાઇબ્રેશન ની ફેસિલિટી છે, સાયલેન્ટ ની ફેસિલિટી છે, સ્વિચ ઓફ ની ફેસિલિટી છે, ફ્લાઇટ મોડ ની ફેસિલિટી છે, આ બધી જ ફેસિલિટી છે, તોય છે કેમ ઘંટડીઓ અહીંયા વાગી જાય. અને આ રોજ નું છે, પાછું એક દિવસ નું નથી. આ બધામાં જો આ નાના છોકરાના ક્લાસમાં જે મારે કેવું પડે, તમે ગમે તેવા ટ્રસ્ટી હોય કે પ્રેસિડેન્ટ હોય, આઈ નેવર બોધર, આઈ ઓલવેઝ ટેલ ફ્રેન્કલી કે પરિવર્તન બહુ જરૂરી છે. નાના છોકરા જેવો પાઠ મારે તમને બતાવવો પડે છે. આવી રીતે જો આપણા અંદર પરિવર્તન આવે ને, આ એક સ્થાનને એવું પવિત્ર રહેવા દો અંદર આવ્યા, નહીં તો આની વેલ્યુ કાલે અહીંયાથી આજ ચાલુ થઈ જશે. એક અહીંયા ગપ્પા લગાવતો હશે, બીજો બીજા ગપ્પા લગાવતો હશે, ત્રીજો પછી ત્યાં અંદર મોબાઈલમાં ગેમ રમતો હશે, ચોથા દિવસે પછી પેલો પત્તા લઈને આવી જશે, તીન પત્તી રમતો હશે, બધું ચાલુ થઈ જશે ધીરે ધીરે. જો આઈસીઆને સ્ટોપ નહીં કરવામાં આવે તો એક તમારા ટ્રસ્ટના જે નિયમો હોય એમાં જ એક નિયમ બાંધી દો કે અહીંયા અંદર પ્રવેશ કર્યા પછી મોબાઈલની ઘંટડી બંધ. અને ઘણી ઘણી જગ્યાએ તો આ બધા મને તો આશ્ચર્ય થાય આ જોતા છે કે મોબાઈલ અંદરમાં અંદર જાય ને કે ગેટ ઉપર બધી જગ્યાએ ચેક કરે મોબાઈલ સ્વિચ ઓફ છે કે ચાલુ છે. એમ નહીં કે બંધ કરી દે, જો એકવાર ડિક્લેર ન કરે, ચેક કરાવે અને પછી અંદર. કે એકની ઘંટડી એ બીજા 200-500 આજુબાજુ વાળાને બધાને હેરાન કરશે, અટેન્શન ડાયવર્ટ કરાવશે. અને ખાસ કરીને જેની લિંકની ધારા ચાલતી હોય ત્યારે તૂટી જાય તો કેટલું નુકસાન છે એમાં. એટલે મારા ચૈતન્ય ભગવાન પરમાત્મા મારે ન કહેવાય, પણ તમે મારા ઘરના છો ને, કારણ કીધું માયામી મારા છો ને, એટલા માટે તમને કહીએ છીએ કે હવેથી છે ને અહીંયા શાંતિ એવો માહોલ રાખજો, મૌન લઈને અંદર બેસતો ને, તો પછી બહાર જઈને જે કરવું એ કરજો. આ ભક્તિની જે તમે વાત કરી એટલે આ વાત સાથે વાત આવી એટલે કહી દીધી. હાજી
માટીને ઈંટનો આકાર આપ્યો, હું આકારનો કરતા છું.
માટીને ઈંટનો આકાર આપ્યો, ઈંટ તો હવે રોજ જોતા નથી, પણ બાયે રોટલી ને રોટલી નો આકાર આપ્યો. આ તમને રોજ દેખાતું હોય, ઈંટનો આકાર આપ્યો. આ જે છે ને વાત એની એ છે કે માટી ઈટ બની ગઈ છે, એટલે માટી એ ઈટ નો કરનારો છે. મને માણસ છે, માણસ ઈટ નો કરનારો નથી, પણ એમનો પ્રશ્ન આકારની વાત છે. જો આ આકારની વાત છે, દરેક દ્રવ્યમાં એવી રીતે અનંત ગુણ હોય છે, અને એ અનંત ગુણમાં એક પ્રદેશત્વ નામનો ગુણ હોય છે. તો જેમ કે એ ઈટ છે, એ ઈટમાં સ્પર્શ ગુણ છે, કારણ કે પૂતગલ છે, સ્પર્શ છે, રસ છે, ગંધ છે, વર્ણ છે, આ બધા ગુણ છે. અને એ ઈટમાં તે અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુણ લઘુત્વ, પ્રદેશત્વ એ ગુણ છે. તો એ આ જે કીધા ને અસ્તિત્વ વસ્તુત્વ એ સામાન્ય ગુણ કહેવાય, અને જ્ઞાન દર્શન વગેરે એ વિશેષ ગુણ કહેવાય. અને એ સામાન્ય ગુણ અને વિશેષ ગુણ નો જે આખો સમુદાય એનું નામ એ ઈટ નામનું દ્રવ્ય છે. તો જયારે એ કીધું કે જે દ્રવ્ય પોતે કાર્ય રૂપે પરિણમે છે એનો કરનારો છે, તો જે પ્રદેશત્વ ગુણના કારણે એનો આકાર પોતાના ગુણના કારણે આકાર થયો છે, પ્રદેશત્વ ગુણના કારણે એને એ કુંભારે હાથ લગાવ્યો કે એના કારણે ઈંટ બનાવી, એનો એ એમાં પરિણમ્યું તો નથી, પણ એનો પ્રદેશત્વ ગુણ પરિણમ્યો છે, એટલે માટી એ પોતે તે આકાર આપ્યો છે. હાજી હાજી ભગવાન સરસ. માર્ગ સરળ છે, પ્રાપ્તિ દુર્લભ છે. ભેદ જ્ઞાન કરવા માટે શું કરવું જોઈએ? જેટલી પણ પ્રતિકૂળતા આવે એ પ્રતિકૂળતાઓને ભેદ જ્ઞાન કરવાનો અવસર મળ્યો એમ સમજવું જોઈએ. ભેદ જ્ઞાન કરવાનો અવસર મળ્યો એટલે કે જયારે પગમાં કાંટો વાગે છે ત્યારે ખબર પડે છે પગ છે, માથું દુખે છે ત્યારે ખબર પડે છે માથું છે. એવી રીતે જે જે પણ પ્રતિકૂળતા આવે ત્યારે એ સમયે જાગૃતિ રાખવી કે આ મારું સ્વરૂપ નથી. અને હું તો આ કોલાહલ આટલો બધો થતો હોય ત્યારે બધાને એમ કહું, તમને કહેવા જેવું નથી પણ લાવ કહી દઉં, નહીં તો જરૂરી. આ કેવા જેવું નથી, નહીં તો પાછું છે ને આ તો બીજે કે કોલાહલ થતો હોય તો એ ચાલે. કેમ ખબર છે? એ લોકોને એમ કહું કે કેવળ જ્ઞાન થશે ને, ત્યારે કેવળ જ્ઞાન થશે ત્યારે લોકના અંદર, લોકની અંદર ભૂતકાળમાં વર્તમાન ને ભવિષ્ય એ ત્રણેય કાળમાં જેટલા પણ કોલાહલ થયા હતા આખા લોકમાં, હો એક સાથે આખા લોકના કોલાહલ, ભૂતકાળના, વર્તમાન ને ભવિષ્યના, એ બધા જ કેવળ જ્ઞાનમાં જણાશે. અને તમે જો કે મારે આત્મજ્ઞાન કેવી રીતે કરવું, કારણ કે આ તો ત્રણેય કાળનો કોલાહલ સંભળાય છે, તો એ કોલાહલ જ્ઞાનમાં જણાય અને સમતા ભાવ રે એની આ તૈયારી છે કે આ કોલાહલ સાંભળી લે. અહીંથી પ્રેક્ટિસ કરો. પણ આ તમને કેવા જેવું નથી, તમે વધારે કરાવરા હોય એવા છો કે કરો પ્રેક્ટિસ. એટલે હાજી હાજી ભગવાન,
તમે આમના પ્રશ્નો તમે જવાબ આપ્યો કે જ્ઞાન નું તમને અમલું ના ચડે.
હે હા, જ્ઞાન નો અહંકાર ન ચડે.
તમે લ્યો હવે ભક્તિ માર્ગ તમને એ ચડે તો પછી શું કરો?
ભક્તિ કરી છે તો પછી ગુરુ તમને ઔષધિ આપશે, ગુરુ પાસે જાઓ. કે ગુરુ તમને ઉપર થી નીચે સુધી ઓળખી લેશે કે તમે કયા રીતે એમાં ફસાણા છો. આ વાત એમની બહુ ઉત્તમ વાત છે કે ઘણી વખત લોકોને એમ થાય કે તું તો અડધો કલાક ભક્તિ કરે છે, હું તો ચાર ચાર કલાક ભક્તિમાન ભક્તિમાં રહું છું. મારી ભક્તિ જો કેવી છે? એટલા માટે જ ગઈકાલે ભેદ જ્ઞાન ની વાત કરી હતી કે ભક્તિ નો ભાવ આવે, ઝૂકવાનો ભાવ આવે, ત્યારે પછી આ ભેદ જ્ઞાન કરવાની વાત કહે છે કે આ ઝૂક્યો છે એ હું નથી, એ રાગ ઝૂક્યો છે, હું તો એનો જાણનારો છું, તો અહંકાર શેનું કરું છું? અને ખરેખર ભગવાન અને ભક્ત વચ્ચેનો ભેદ મટી જવાનું નામ જ ભક્તિ છે. એક માર્ટિન બુબર થયા, માર્ટિન બુબરે એક પુસ્તક લખ્યું છે હું અને તું, આઈ એન્ડ ભાવ, અને એના અંદર એમણે લખ્યું છે કે જ્યાં સુધી આ પરમાત્મા અને હું અહીંયા એવો જે ભેદ હજી જ્યાં સુધી પડ્યો છે ત્યાં સુધી ભક્તિ નથી થતી. એ મટી ગયો, ભેદ જ મટી ગયો. અને મને તો જાણે પણ ભગવાનની પ્રતિમા જોઉં છું ત્યારે આદિનાથ ભગવાન ને મહાવીર ભગવાન નથી દેખાતા. આદિનાથ ભગવાન ને મહાવીર ભગવાન કે પારસનાથ ભગવાન ને નેમિનાથ ભગવાન દેખાય તો તમારા દર્શન થઈ ગયા. તમે ત્યાં ભગવાનની મૂર્તિમાં આદિનાથ દેખાણા, પારસનાથ દેખાણા નહીં, ત્યાં દર્પણ જ દેખાય. એ દર્પણ છે, અને દર્પણ છે તો આ શું છે કે એમાં મારું જ પ્રતિબિંબ પડ્યું છે. આ જે સામે દેખાઈ રહ્યું છે મારું રિફ્લેક્શન છે, સામે તો દર્પણ છે. ત્યાં એ ભેદ મટી જાય. એટલે ભક્તિ જે છે એ ભક્તિમાં ને જ્ઞાનમાં, આ એક બહુ જ્ઞાન માર્ગ ને ભક્તિ માર્ગમાં એક ભેદ તમે સમજી લો. જેમાં ભગવાન જે છે ને ભગવાન સ્પીકર હોય અને ભક્ત જે છે એ લિસનર હોય તો એને જ્ઞાન માર્ગ કહેવાય. ભગવાન વક્તા હોય અને ભક્ત શ્રોતા હોય એ જ્ઞાન માર્ગ છે. અને જેમાં ભક્ત છે વક્તા છે અને ભગવાન શ્રોતા છે એ ભક્તિ માર્ગ છે. જ્ઞાન માર્ગમાં ભગવાનને બોલવાનું છે અને આપણે સાંભળવાનું છે, જ્ઞાન લેવાનું છે. અને ભક્તિ માર્ગમાં આપણે બોલીએ છીએ અને ભગવાનને સાંભળવાનું છે. હવે બીજી વાત કે ભગવાનની સામે બોલવું એ વધારે ઉત્તમ છે, ભગવાનનું સાંભળવું એ ઉત્તમ છે. એટલે કીધી આ જ્ઞાનની વાત. અને ખાસ વાત એ છે કે ભગવાન આપણને શું કહેવા માંગવા, ભગવાન જે કહે છે એ આપણને ખબર નથી, પણ આપણે ભગવાનને શું કહેવા માંગીએ ન બોલીએ તો ભગવાનને કેવળ જ્ઞાન છે બધી ખબર છે. એટલા માટે ભગવાને જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાનને જીવનમાં અપનાવીને જીવનને સફળ કરવું એ જ ભગવાનની ખરી ભક્તિ છે. જ્ઞાને આવી ભક્તિ આવી ગઈ. પોતાની હીનતા વાળો જે ભાવ છે કે ભગવાન તમે સુપ્રીમ છો ને હું નીચો છું, એ ભાવને દૂર કરવા માટે તો અહીંયા આવ્યા છીએ કે ભગવાન હું આજ ભૂલીને બેઠો તો એટલે તો સંસારમાં ભટક્યો છું. હું નીચો હતો, ચલો હું નીચો હતો, અને તમે નીચા છો અને તમે માન્યું કે હું નીચો છું. તમે નીચા છો અને તમે માન્યું કે હું નીચો છું, તો તમે જેવું હતું એવું માન્યું ને, તો તમે સમ્યક દ્રષ્ટિ થઈ ગયા. પણ તમે નીચા નથી, તમે પરમાત્મા છો અને તમે માનો છો કે હું નીચો છું, એટલે તમે ખોટું માન્યું, એટલે મિથ્યા દ્રષ્ટિ છો. ખોટું માનવાનું નામ મિથ્યાત્વ છે. તમે પરમાત્મા છો અને માનો છો કે હું નીચો છું, એટલે સંસાર છે. કે હું આત્મા આટલો મહાન છું તો સંસારમાં કેમ ભટકું છું, કે મહાન છું પણ માનતો નથી કે હું મહાન છું, એટલે સંસારમાં ભટકું છું. રહસ્ય એટલે શ્રદ્ધામાં માને કે હું ચામડું નથી, હું માંસ નથી, હું પાપના કર્મ થી કઈ નથી, બસ હું ભગવાન સ્વભાવની દ્રષ્ટિએ દેખું આપના જેવો છું. અને આ એના જેવું છે, ભગવાન નું રૂપ. અને આ જે છે તમારી સાબુ ની એડવર્ટાઇઝ જોઉ ને, તો એમાં એવી રીતે એક કપડું ચોખ્ખું બતાવે અને એક કપડું ગંદુ, અને એમ કે જો આ કપડું ગંદુ છે ને એનામાં એવી શક્તિ છે આના જેવું ચોખ્ખું થવાની, આમ સાબુ એની ઉપર ફેરવે એટલે તરત જ કપડું ચોખ્ખું થઈ જાય. તો એવી રીતે ભગવાન છે ચોખ્ખું કપડું છે, આ કપડું ગંદુ છે, પણ એ કે છે કે આ કપડામાં પણ એવી જ શક્તિ પડેલી છે પાછળ કે આવું જ ચોખ્ખું થાય, અને ગુરુ ની વાણી આમ ફરી જાય કે ચોખ્ખું થઈ જાય. એવી રીતે પણ શક્તિ અંદર માં હતી તો પ્રગટ થઈ, નહીં તો ક્યાંથી પ્રગટ થાય.